স্বরূপ দে, দিব্যাকৃতি শুভম ধ্যায়েতম হরিমীশ্বরেশ্বরমহম সদ্বুদ্ধিদম সর্বদা সদ্বুদ্ধিদম সর্বদা স্বামী নারায়ণ নীল কণ্ঠ নারায়ণ হরি হরি কৃষ্ণ সজানন্দ কৃষ্ণস্তু মে শ্রুয়তাম দেবদেবেশ স্বামী নারায়ণ প্রভো ধান কথে কথা বিপ্রবিরোধী গুরুদেব নো গুণগা কেও যে ভাগ্য এ পড়ো নরক মুধা আজ দেওয়া কর্ম করে ভাই তেনে যে দণ্ড পছে পাপ তপাসী না কিয় নরক নে কাল সূত্র নরক নে ভগবান না ভক্ত নো যে দ্রোহী হয় বিপ্র নো যে বিরোধী হয় গুরুদেব নো যে গুণ্যকার হয় অর্থাৎ ত্রণ বাবদ আই লিখি এক জনে পরমাত্মা না ভক্ত নো দ্রোহ করো এনে কাল সূত্র নাম না নরক মা নাখ આ કદામાંથી ખાસ દરેક વ્યક્તિ એવી દ્રઢ નિષ્ઠા કરે જિંદગીમાં ક્યારે પરમાત્માના ભક્તનો અપરાધ ન થઈ જાય સાવચેત. એકવાર મહારાજ ગઢડામાં ઉત્તરોડીમાં બેઠા છે, સુખમુનિ પાસે બેઠા છે, ભગવાન પૂજન કરે છે. પ્રતિદિન મહારાજ દંડવટ કરતા ને એથી વધારે દંડવટ કર્યા એટલે સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ આપ રોજ દંડવટ કરો છો એના કરતા આજે વધારે દંડવટ કેમ કર્યો? સુખમુનિ આજ રાત્રે વાસુદેવ મહાત્મ્યની હું કથા સાંભળીને સૂતો. સુખમુનિ એ કથામાંથી મને બહુ વિચાર આવ્યો સૂતા સૂતા. ભગવાન કે અક્ષરવડી મહારાજ બોલે, મને બહુ આમ વિચાર આવ્યો. સુખમુનિ કે મહારાજ શું વિચાર આવ્યો? તો વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળી. શ્રીરી કહે છે કે બિના તો આખા કથાની એ હતી કે દુર્વાસા મુનિએ ઇન્દ્રને આપેલો હાર એની ઇન્દ્રે અવગણના કરી. વાસુદેવ મહાત્મા આપણે સાંભળ્યું હશે તો ખબર પણ હશે, એમાં સમુદ્ર મંથન ની કથા આવે, બહુ જબરી કથા. ભગવાને યાદી આપી બહુ ટૂંકમાં કહું છું, દુર્વાસા પરમાત્માને દર્શને ગયેલા, ભગવાને પ્રસાદીનો હાર આપેલો એટલે આમ લઈને આવતા હતા, તો ઇન્દ્ર ઐરાવત હાથીમાં તે બેસી અને નગરમાં નીકળેલો. આગળ અક્ષરાગળ નૃત્ય કરે, અતારીઓમાં રહીને માનનીયો જોયે છે, સ્વર્ગાધિપતિ આજ ગજ આરોહણ કરી નીકળ્યા છે. અને જગતના જીવને તો આવું બધું બહુ મજા આવે ને, એને થોડો અભાવ હોય આવો બધાનો. એમાં દુર્વાસા ત્યાં આવ્યા, એના મનમાં એમ થયું, દુર્વાસાને એક સંતને મનમાં એમ થાય છે કે આ સંસારી બચારો આ ભગવાનની પ્રસાદીની માળા જો હું કે આંખે અડાડે કાને અડાડે આ માથે મેલે ને તો મગજ ઠેકાણે આવે. મુનિએ ઇન્દ્રને માળા આપી. હવે ઇન્દ્રનું એ વખતે ધ્યાન ઓલી નાચતી હતી ને બાઈ, એમાં હતું. એક સંત પ્રસન્નતા દાખવી આનું રૂડું કરવા ઈચ્છે છે, ત્યારે એને આના હામી નજર જ નથી. ઘણી વખત આવી પરિસ્થિતિ હોય છે, માણસનું આમ ધ્યાન જ હોતું નથી. આને શું કર્યું, પેલી પ્રસાદીની માળા લઈ, અનુલો માવત હતો ને એને ગેલે આથી આંકનારો માવત એને દઈ દીધી. પ્રસાદ કાંઈ કદર ન કરી, ભગવાનના અંગથી સ્પર્શિત થયેલી આ ચીજનું એને કાંઈ પણ મહાત્મા ન જાણ્યું. દુર્વાસા ઋષિ સામો જોઈ રહ્યો, દુર્વાસા કે ખેર કાંઈ વાંધો, માવત મેં માવત પણ મહિમા સમજશે, માવત ને આપી દે, ઇન્દ્ર ને મહિમા નહીં તો એના માવત ને ક્યાંથી હોય. હા, એટલે એને માળા લઈને હાથીના કુંભસ્થળ ઉપર મૂકી, માથે મૂકી, હાથીને માથે મૂકી એટલે હાથીએ ઊંઢ લાંબી કરી અને માળા ઊંઢમાં પકડી. હાથીને એમ જોડે આ ઊંઢ આમ ફૂલનું લાગ્યું આમ કું, એટલે હાથીએ એ માળાને પગમાં નાખી રસ્તામાં કચડી નાખી. જ્યારે એ કચડાણી ને ત્યારે દુર્વાસાનું હૃદય ખરેખર પચવાનું. દુર્વાસાના મનમાં એમ થયું કે આ ખરેખર બધો ધત થયો છે અને ભાન જ ક્યાં છે, અને અપ્સરાઓના નૃત્યમાં આ સ્વર્ગની લક્ષ્મીમાં બેભાન થઈ ગયેલો આ માણસ મદો મત થયો અને ઠેકાણે લાવો છે. આ તો દુર્વાસા, દુર્વાસાને ક્રોધ થયો અને આંકલ મારી, ઇન્દ્ર ઇન્દ્ર તમે આ રાજ્ય લક્ષ્મીનો મદ ચડ્યો છે, શાપ દઉં છું તમારી સ્વર્ગની તમામ લક્ષ્મી સમુદ્રમાં જાઓ. ભગવાન કહે છે સુખમુનિ આ કથા હું રાતે મેં વાંચી સાંભળી. એક દુર્વાસા ઋષિનો આમ સામાન્ય દ્રોહ કર્યો કહેવાય ઇન્દ્રે, બહુ લાંબો તો દ્રોહ નહોતો, ખાલી માળા આપી ની હરકી એને ન લીધી બસ. આ એમાં દુર્વાસા ભગવાનના ભક્ત એનું હૃદય કોચવાનું એને ઠપકેરો છે. સારા એ સ્વર્ગની લક્ષ્મી સમુદ્રમાં વહી ગઈ, હવે ગુનો ફક્ત એક ઇન્દ્રનો અને કુટાનું આખું સ્વર્ગ. ઘણી વખત આખા ગામમાં એક જણે જ આડોડાઈ કરી હોય ને આખું ગામ હેરાન થાય. હા, ઘરમાં ઊંધાઈ એક નહીં હોય ને ઘર આખું પી જાય, આવું બને. એટલે બધા દેવ ભિખારી થઈ ગયા, જ્યાં હોય ને રખડે રાકાની જાય, કારણ કે લક્ષ્મી જતી રહી. પછી તો બહુ દુઃખી થયા, બહુ દુઃખી. પછી ભગવાન ને પ્રાર્થના કરી કે દયા કરો મારા દયા, અને પછી તો શું લાંબી કથા છે, બહુ લાંબુ લખાણ છે. પછી સમુદ્ર મંથન કરવું હતું, બધું કાઢવા મળી પછી રત્નો લક્ષ્મી આ દિયર. હવે કઈ રીતે કાઢવું સૂચન કર્યું, કે મંદરાચળ પર્વત ને લાવો, સમુદ્ર પધરાવો, ઓલો કેટલાય યોજન ઊંચો ને કેટલાય વજન પાછો પૂછવી. દેવતા બધા ગયા, જઈને બળ કરે પણ નીકળે નહીં. ભોળે ભગવાન આગળ પાછા આવ્યા, મહારાજ તો હલતો નથી. ભગવાન કહે છે તમારું એકનું કામ જ નથી, સમુદ્ર મંથન કરવું હોય ને તો તમારા મોટા ભાઈ નો સાથ લેવો પડશે. દેવના મોટા ભાઈ અદેવ રાક્ષસો, એને હા બાપા હાજી બાપા કરી કરી મોરી કર્યા. હાલો બળ કરો, ઉપાડો, એ વળી ગયા મંદરા ચાલે પણ હિલ્યો નહીં. હા વળી પાછા આવ્યા, મોટા ભાઈ બધા આવ્યા તોય ન થયું કામ. કે પછી ભગવાને શેઠજી ને કીધું કામ કરી દો ને, શેઠજી એ નીચે જ મારી ફૂક કે ઉલ્લી ને પીડ્યો બહાર પર્વત. પછી દેવો ન દેવો કે હાલો ઉઠાવો, પણ તોય ન હલે, શું કરે એવડો મોટો પર્વત ઉપડે. પછી ભગવાને ગરુડ ને કીધું ભાઈ જાવ મૂકી આવો એટલે ગરુડે જેમ પાણો કેમ સાંચમાં લેમ લઈ સમુદ્ર વચ્ચે મૂકી દીધો. હવે સમુદ્ર માં પર્વત મૂક્યો, એવો વજનદાર પર્વત માંડ્યો જાવા એટલે પાતાળ માં. દેવો બધા રાજ્યો ને કે મહારાજ આ તો જાય ઠેઠ, દયા કરો, કઈક દયા કરો, દયા કરો. એ વખતે ભગવાને કચ્છા અવતાર ધારણ કર્યો. ભગવાને કાચમાનો અવતાર લીધો અને મંદરાચળ ને પીઠ ઉપર ધારણ કર્યો તારો અધ્વેજ રહ્યો. હવે શું કરવું, ધારણનું નેતૃત્વ ગોતવું પડશે ને, કઈ આ કઈ થોડું નાડાનું કે રાઈસનું નેતૃત્વ હાલે પર્વત ને. ભગવાન ને પૂછ્યું હવે શું કરવું, તો કે વાસુકી નાગ ને લાવો જ મેળાવે. રાજીજી કરી એને વધારો બાપા તમે. પછી વાસુકી નાગ આવ્યા, એનું કર્યું નેતૃત્વ. પછી કહેવાય હા માની તાણો. એટલે દેવ બધા ફેણ પકડીને બેહી ગયા. એટલે મોટા ભાઈ બધા રિહા એ કે મારા બેટા ખરા છો તમે, ગરજ તમારે ને પૂછડું અમારે. એમ પૂછડું ન ચાલ્યું, એ કે પૂછડું અમે ન પકડી, એમાં અમારી આબરું હું. ઘણી વખત આવું થતું હોય સમજ્યા, માણસ એમ કેતો એમાં અમારી આબરું હું. દેવતાઓ કે અમે દેવ કહેવાય, અમે પૂછડે થોડા રહી. ત્યારે ઓલા કે અમે તમારા મોટા ભાઈ, તમે પૂછડું ન ચાલ્યું, હોય ગયું તમારું કે લેવા અહીં કોને પડી છે એમ કરીને હાલતા છે. એ તો દેવ વળે મુજાણા બિચારા મોટા પડી ગયા, મરાઈ ગયા, આપણા એકલા થાય એમ નથી અને આ બધા વૈયા જાય. વળી પ્રાર્થના કરી રોક્યા ઉભા ઉભા. ભગવાન કે દેવો માથાકૂટ કરો, માં મૂકી દો ફણા, મૂકી દો તમે પૂછડું પકડો. અસુરો ને કહ્યું છે કે આવી જાઓ તમે ફણા પકડો. અસુરો એ ફણા પકડો. પણ પછી હવે કરો વલોણું, હા મામી ટાઈમ ઉપરથી પર્વત આમ તાણે તામ જાય ને, આમ તાણે તામ જાય. રવૈયા ને ઉપર ઓલી મને કડી રોડું તો ભગવાન ને વળી બીજું રૂપ લેવું જોયું. ત્યાં પર્વત અધરથી જાયો આમ થી આમ ન જાય. પછી હવે ક્યાં હો, પછી મંદરા ચરણો રવૈયો કરી એ ઘૂમડ્યો સમુદ્ર ને. વાસુકી ને એટલી બધી ભી પડી, શરીર ના ખોભળા ઉપડી ગયા. એટલો બધો હાશ રહ્યો, ન પૂછો વાત, ફૂફાડે ફૂફાડા મારે. મોઢામાંથી ઝેર નીકળે, બોલ્યા ફેણને બહુ આમ સુખદાયી જાણીને પકડી લીને અસુરો, એના ઉપર વાસુકીના અંતર નું ગરલ નીકળે, બધું ઉલ્લી એના માટે પડે. એ અસુરો ના શરીર બધા કાળા મસ થઈ ગયા, ઝેર પડી ઉડી છાંટા ઉડી. તે દિવસથી અસુરો કાળા થયા, નહીતર પહેલા અસુરો કાળા નહોતા. જેવા દેવો એવા જ અસુરો, પણ પછી અસુરો કાળા થયા. પછી ભગવાને કીધું જો એને ફેણી પકડીને એનો આ ફાયદો થયો. ત્યાર પછી ખૂબ વલવાનું ચાલ્યું, એમાંથી 14 રત્ન નીકળ્યા. હવે એમ કહેવાય છે કે ધનવંતરી ભગવાન નો અવતાર થયો, એ અમૃત કુંભ લઈને નીકળ્યા. રાક્ષસ અમૃત લઈને ભાગી ગયા, ભગવાન પાછળ ગયા, મોહની રૂપ લીધું. પછી લાવ્યા ને અસુરો નાને બેને બેહાડ્યા, ભગવાને કળા કરી, દેવોને અમૃત પાયું, ઓલ્યા ન આવવા દીધું. એમાં દેવોની લાઈન માં આવી ને એટલે રાહુ બે ગયો, ભગવાન ને હાથમાં અમૃત દેવાઈ ગયો, ભૂલેલ પીધું, પણ ભગવાન સમજી ગયા, મરાઈ ગયા. તો શું સુદર્શન ચક્ર મૂકીને માથું કાપ નહીં ગયું, પણ ધડ અને મસ્તક બે અમર થઈ ગયું. હા, મસ્તક રાહુ કહેવાનું, ધડ કેતુ કહેવાનું, એ બે અમર થઈ ગયા, અમૃત પીધું ને એટલે. અને પછી તો મોટો યુદ્ધ ફાટી નીકળ્યું દેવો અને ન દેવો. પછી ભગવાન ને યુદ્ધ ચડવાનું થયું. એ વખતે ભગવાન યુદ્ધ માં તો કઈ મેળ ન આવ્યો, કેટલાય વર્ષ યુદ્ધ આવ્યું. એવા મોટા જબર રાક્ષસો એને મારવા હોય ને તો બહુ માથાકૂટ પડે ત્યારે મરે એવા હતા. એની યારે વેર વગર જો એક રાક્ષસ તો એવો હતો, એનું નામ સહસ્ત્ર કવચ. એટલે એને મારવું હોય ને તો 1000 વર્ષ સુધી તપ કરવું પડે, પછી એની હારે યુદ્ધે જવાય. હા, અને એ અમુક વર્ષ યુદ્ધ કરે એટલે પછી યુદ્ધ ના થાય, ફરીને પાછું તપમાં બેવું પડે. પછી ભગવાનને નરનારાયણ અવતાર લેવો પડ્યો. નર ને નારાયણ, નર તપ કરે ત્યારે નારાયણ યુદ્ધે જાય, નારાયણ તપ કરે ત્યારે નર યુદ્ધે જાય. આવી રીતે યુદ્ધ કરીને બધું ઠેકાણે ફેર્યો ત્યારે માંડ હરકું આવ્યું. ભગવાન કહે છે સુખમુનિ, એક દુર્વાસાએ માળા આપેલી, એની માળા એ ઓલી ન લીધી ને, એમાં આટલું થયું. એમાં કેટલું થયું? તો કે એમાં તો આટલા ભગવાન ને અવતાર લેવા પડ્યા. પેલો જાણે કચ્છા અવતાર ધારણ કરવો પડ્યો, પર્વત ગયો તારે. ભગવાન કહે છે, અને ત્યાર પછી બીજું સ્વરૂપ લઈને ઉપરથી પકડવો પડ્યો મંદરા તરફ. આ કરવું પડ્યું. આગળ જતા ધનવંતરી અવતાર લેવો પડ્યો. પછી આગળ ગયા ત્યારે મોહની અવતાર લેવો પડ્યો. અને ત્યાર પછી નરનારાયણ અવતાર લેવો પડ્યો. આટલા તો અવતાર લેવા પડ્યા, એ કેટલી કઠણાઈમાં ભગવાનને માટે. કોઈ દિવસ ભગવાનના ભક્તને છે ને કોઈ હેરાન ન કરે, એ હેરાન કરનારો નક્કી હેરાન થાય. ભગવાનના ભક્તનો દ્રોહ ન કરે, હરિજન દ્રોહી, વિપ્ર વિરોધી. કોઈ દિવસ બ્રાહ્મણનો દ્રોહ ન કરો, બહુ કઠણાઈ બેહી જાય બ્રાહ્મણનો દ્રોહ કરવો. નૃગ રાજા કાચીરો થયા, ભાગવતમાં કથા છે. વિના કેવી બનેલી? નૃગ રાજા રોજ 1000 ગાયનું દાન દે. નૃગ રાજાની ગાય ઉતરવા ગયેલી, એમાં કોઈ બ્રાહ્મણની ગાય આવી ગઈ મલકો જંગલમાંથી, એને ભેળ એ ચરવા નીકળેલી. અને રાજા નિયમ છે, દીધું દાન, કોકની ગાય દાનમાં દેવાઈ ગઈ. હવે એ દાનમાં કોને દીધેલી? બ્રાહ્મણને. એટલે જેને મળીને ગાય, એ બ્રાહ્મણ ગાય દોરીને જાતો, એટલે ઓલ્યો બ્રાહ્મણ મળ્યો, હામ હોય મારી ગાય લઈને ક્યાં જાત લાય? આ બ્રાહ્મણ કહે છે, તારી છે ને એવી વાત કરે. રાજા આગળથી આગળીએ દાનમાં લઈને આવું. બોલો કે મારી ગાય ને રાજા આગળથી દાન ની વાત કરે, અને રાજા દાન માં કઈ રીતે દઈ શકે મારી ગાય? આ બ્રાહ્મણ કે હું જાણતો ને તારી જે કોની, મને રાજા એ દાન માં દીધી એટલે લાવ, નહીં મળે તને કઈ. આ કે પાછો વટ લેવાય ને રાજા. બોલો ગાય નો માલિક બ્રાહ્મણ કે છે, મહારાજ મારી ગાય તમે કેમ દાન માં દઈ દીધી? મુગ રાજા કે, મને કઈ ખબર નથી, હું તો રોજ 1000 ગાયો નો દાન કરું છું, મારી ગાય જંગલમાં ચરવા ગઈ, એની ભેળી આવી ગઈ છે, દેવાઈ ગઈ છે. બોલ્યા બ્રાહ્મણ ને હાથ જોડ્યા, ભૂદેવ એ ગાય પાછી લાવો, ભૂલમાં મારે આ બ્રાહ્મણ ની ગાય તમને દેવાઈ ગઈ છે, તમને બીજી ગાય હું. બોલો બ્રાહ્મણ કે, પાછી નો આવું, તું કેવો રાજા છે, આપેલું દાન પાછું માંગે? રાજા કે, બ્રહ્મદેવ આ તો ભૂલમાં અપાઈ ગઈ છે એટલે પાછું માગીને કઈ મારે ધનવાન થવું કે તમે કહ્યું? ભાઈ હું 1000 ગાયો એ બધી વાત છે, ગાય પાછી ન મળે કીધું તમે. રાજા કે, ભલા માણસો આવું ન કરો તો જ્ઞાય તો આપીશું કામ? બોલો આનું શું કરવું? કહો નૃગ રાજા કરગરે છે, ભૂલમાં દેવે કે તો જ્ઞાય મળે. પછી પેલા બીજો બ્રાહ્મણ હતો ને એને કહ્યું, ભાઈ આ ભૂદેવ સમજતા નથી ને, તો તમે સમજો એ ગાય ની બદલે હું તમને કોટો 1000 ગાય આપું. બોલો બ્રાહ્મણ કે 1000 ગાય તારી કરે, મારે મારી ગાય જોઈ સમજો ને, કોકની ગાય દાનમાં દીધી શું સમજે તારા મને? આડોડાઈ ની કઈક સીમા હોવી જોઈએ ને, એક માણસ ને ભૂલ થઈ હોય પછી સમજવાનું જ નહીં. ઠીક નહીં, મારે મારી ગાય જોઈ. બોલો બ્રાહ્મણ કે નહીં, તે મને દાનમાં દીધી પાછી ન. રાજા કે એની બદલે તને 1000 ગાય તું કે ઈ તકે આખું રાજ દીજે તો એ નહીં કીધું. ઈ તો નહીં, એ તો ગાય લઈને આવ્યો ગયો. તારે બોલે બીજા બ્રાહ્મણ હતા ને, એ બ્રાહ્મણ કે મારી ગાય ભૂલમાં તે દાનમાં દઈ દીધી છે, માટે શાપ દઉં છું તને કાંચીડાનો અવતાર આવે છે. જા રાજા કે જો થઈ ધર્મ કરતા ગાય. અને પછી રાજાનું મૃત્યુ થયું ત્યારે કાંચીડાનો અવતાર એવો પાડી દો. આવું થયું નૃગ રાજા. ભાગવતમાં આ કથા આવે છે, ભૂલમાં અપરાધ થયો બ્રાહ્મણનો, ભૂલમાં બ્રાહ્મણની ગાય અજાણે માલિક થઈને દેવાઈ ગઈ દાનમાં, તો આ કઠણાઈ બેઠી. માટે હરિજન વિરોધી અને વિપ્ર વિરોધી બ્રાહ્મણનો વિરોધ ન કરો. ગુરુદેવનો ગુનેગાર, ગુરુનો અપરાધ કરનારો માણસ એ ભાગ્યો નરકમાં પડે, આવું લખ્યું જાગૃતિ. માટે માણસ સાવધાન રહે, કોઈ દિવસ હરિજન દ્રોહ, વિપ્ર દ્રોહ અને ગુરુ દ્રોહ ન કરે. ત્રણ બાબત, જે જેવા કર્મ કરે એને તપાસીને એવું દુઃખ દેવામાં આવે છે. આ જીવને કાલસૂત્ર નામના નરકમાં નાખ્યો છે, કે જેણે પોતાના પિતાનો, બ્રાહ્મણનો, વેદનો દ્રોહ કર્યો હોય, પશુ વિંધીને જેણે પાપ કર્યા હોય, એ પાપી માણસો કાલસૂત્ર નામના નરકમાં બહુ સંતાપ ભોગવે છે. એ કુંડ બહુ ઊંડો છે, અતિ ભૂંડો છે, અને ઉપમા કેને દઈએ? પાપીઓને પીડવા માટે સર્વ દુઃખનો એને સાગર કહીએ તો ચાલે. 10000 યોજન ફરતો ને તાંબા વર્ણો હા કાળ સૂત્ર કુંડ, ઉપર અગ્નિ સૂર્ય તપે છે અને હેઠેથી પાછો ભયંકર તપાયવા છે. ત્યાં ભોગ તરસની પીડા તો કઈ કહેવાય નહીં એટલી થઈ. દેહ બળે છે, બારે નીકળાય નહી. જેને પશુઓ માર્યા છે ને એને ત્યાં આવી પીડા મળે છે. એને આવી રીતે યમદૂત પીડા આપે છે. કેટલાય 1000 વર્ષ સુધી નરકમાં રૂંધ્યો, સોય બેસે બિચારો, આળોટે ઉભો થાય, દોડે, ગલોટિયા ખાય, તડફડે, ફડફડે, ઘણું ઘણું દુઃખ સહન કરે છે. કારણ કે એનું કરેલું પાપ એને મળ્યું. આવી રીતે બહુ હેરાન થયું. યમદૂત ઉપર જતા મારો મારો કરે, હજી મારો આને ખૂબ ટીપો કે શું વિચારી રહ્યા છો મનમાં, કરો પ્રહાર હતી એના તનમાં, પછી તેમ જ દિયે દુઃખ પામે પીડા પ્રભુનો વિમોહ. એવી રીતે કેટલાય દિવસ હેરાન થયો. પછી અશીપત્ર વન નામના નરકમાં એને નાખ્યો છે. આ નરકની રીત એવી છે, અશી જેવી બેવું કોરે ધાર એવા તાડના પત્ર, પાર એવા ત્યાં તાડ, એ તાડના પાંદડા કેવા, તો એ પાંદડાની બે કોરે ધાર તરવાર જેવી. જેણે પોતાનો વેદે કહેલો ધર્મનો લોપ કર્યો આપતકાળ વિના પણ, જેણે ધર્મ છોડી દીધો, એને જેણે પરનો જે ધર્મ તે સ્વીકાર્યો, પાખંડ માર્ગ સ્વીકાર્યો, આવા માણસને અશીપત્ર નામના નરકમાં નાખે. પરધર્મ ન તાતર્યો ન તપાસંડ ન કલ્પિતઃ. શિક્ષાપત્રીમાં લખ્યું કે કોઈ દિવસ પરધર્મનું આચરણ ન કરવું. પરધર્મ એટલે બીજાનો ધર્મ, બીજાનો ધર્મ એટલે સધવાનો ધર્મ વિધવાએ ન પાડવો. હા, વિધવાનો સધવાએ, સાધુઓનો ધર્મ ગ્રહસ્થ ન પાડે, ગ્રહસ્થીનો ધર્મ સાધુ ન પાડે. અને પરધર્મ છે નિજ નિજ ધર્મમાં સૌ કોઈ રહે. ગીતામાં અર્જુન કહે હું યુદ્ધ નહીં કરું, છેવટ ભિક્ષા માંગીને નિર્વાહ કરીશ, યુદ્ધ નહીં કરું. ત્યારે ભગવાન કહે છે, અર્જુન તું ક્ષત્રિય છો, યુદ્ધ કરવું એ તો તારો ધર્મ છે, ભિક્ષા માંગવી એ તો બ્રાહ્મણ નો ધર્મ છે, તું બીજાનો ધર્મ પાળીશ. પાર ધર્મો ભયાવહ, સ્વધર્મે નિધનામ શ્રેય. ગીતામાં કહ્યું કે પારકો ધર્મ તું લઈશ ને તો પારકો ધર્મ તારે માટે ભયદાયક થશે, અને તારા ધર્મમાં રહીને તું મરી જઈશ ને તો શ્રેય થશે. એટલે માણસ કોઈ દિવસ બીજાનો ધર્મ ન પાડે, પારકો ધર્મ ન પાડે. આજકાલ કળિયુગમાં માણસ જેનું હોય એનું લઈ લે પાત્ર. આવું છે, બ્રાહ્મણનો ધર્મ બ્રાહ્મણ પણ, ક્ષત્રિયનો ધર્મ ક્ષત્રિય પણ, જેના જે ધર્મ તે પાડે. સારું ન લાગે. ભગવાન સ્વામિનારાયણ ને કેવું પડ્યું કે ગ્રસ્તને જે શોભા એ ત્યાગીને દૂષણ, ત્યાગીને જે શોભા તે ગ્રસ્ત અને દૂષણ. આ માર્ગ આવો બોલો. હવે સાધુ કોઈ વાળ શેટ રાખીને નીકળે સારો લાગે, આ શું કે છે? એ જેને શોભતા હોય એને શોભે, માટે જેને જે શોભતું હોય એ શોભે. તમે ફર્સ્ટ ક્લાસ મૂછું રાખીને આંકડા ચડાવો વાંધો નહીં, સારા લાગે. સાધુ વળગેતો જેતો આવે તો ના સારું લાગે. જેના જેના જે નિયમ હોય ને તે એમાં રહે, એ જેની શોભા છે. કહ્યું ને, બેંકમાં બાવો નો શોભે, સાયકલ ઉપર સંન્યાસી નો શોભે, ના સારા લાગે. માટે પર ધર્મો પડ્યા હોય, જેને પારકા ધર્મ ને પાડ્યા હોય ને, અને પાખંડ ધર્મ માં જે ગયા હોય, કલ્પિત ધર્મ માં જે ગયા હોય, એવા જાય અશ્વપત્ર નામના નરકમાં પડે છે. જેને નીચ ધર્મ માં પ્રીતિ બાંધી તેમાં પોતાનું શરીર વટલાવતા હોય, જે અશુભ આહાર ભાગી કરતા હોય, આ ન ખાવાનું ખાય, એમાં બિલકુલ શુદ્ધિ નહીં, આવું ખાય. કુળ ધર્મ પોતાનો જેને ત્યાગ્યો છે, આ બધા એ પાપે કરીને અશીપત્ર વનમાં પડે છે, ભયંકર દુઃખ સહે છે, ત્યાં દોડે છે, ત્યાં એના શરીર કપાઈ જાય, અને ઉપર જતા યમ દૂત એને દંડ દે છે. બચારો હાઈ હાઈ કરે, મોહ મોહ કરે, મૂર્છે આવી જાય. પાખંડ ધર્મ નું ફળ આ છે, કેટલાય વર્ષ ભોગવીને એમાંથી નીકળે, પછી એ પાપી જીવને નરકના એક પછી એક કુંડમાં નાખે જાય છે. કેટલું કેવું કહેતા કહેતા નાવે તેનો અંત, એવા અહોનિશ દુઃખ અત્યંત. વળી આ લોકમાં અહીં ભાગી કરે અન્યાયી ન્યાયીને ત્યાગી, રાજા રાજાના ચાકર જે લૂંટે વણ વાંકે લોક તે, દિયે સંત વિપ્ર શિર દંડ, લૂંટે ઘર ગામ શહેર ખંડ, વણ વાંકે કરે અનવચ, પછી નૃપને નૃપના ધૃત પડે, સુકર મુખ તે ઘડી. સુકરમુખ નામના નરકમાં રાજા ને રાજાના માણસો પડે, રાજકારણી માણસ રાજકારણમાં ઘૂસી જાય, અને એ લોકોએ જે જે પાપ કર્યા છે એના બદલામાં સુકરમુખ નામનું નરક એને ભોગવવું પડે. બોલો. ગુંડાગીરી કરી હોય ને સત્તા આવ્યા પછી, સત્તા વગેરેના ને બહુ ન થઈ શકે, સત્તા વાળા વધારે કરે, ખોટું જ કરવું પછી પ્રશ્ન ક્યાં? પૈસા આપો ને તો જ કામ થાય, જો પૈસા આપો ત્યારે જ કામ થાય. સરકારમાં બધા પગાર તો ખાતા જ હોય, તેમ જતાય પૈસા દો તો કામ થાય. આવી નીતિ, પૈસા ન ખાતા હોય એવા ખો. જે માણસ પૈસા ખાય ને ખોટા કામ કરે છે ને, એ બધા શુકરમુખ માં ભેગા થાય. પીલે જેમ ચીસુમાં શેરડી એમ અહીંયા એને પીલે શુકરમુખ માં, બચારો ડાળ્યું પડે. માણસ ખોટું ન કરે, આ ખોટાનું જ બધું દુઃખ છે દાદુ. જે માણસ ખોટું કરે છે એ નરક માં પડે છે. વણ વાંકે રયતને રૂંધી દીધો દંડ મારી મુવા સુધી, નાવી મેર તેની મનમાં પર પીડાને ન જાણી કાંઈ. પતિ દુષ્ટ દયા નહીં લેશ એવા પૃથ્વી પર જે નરેશ, દુષ્ટ જેને દયા નથી આવા જે રાજાઓ છે એવા રાજાને રાજાના જે વૃત પડે શુકર મુખે પામી વૃત મરી નહીં શુકર મુખ નામના વૃતમાં જાય ત્યાં બહુ દુઃખ સહન કરે છે. સહે દુઃખ કાળ કાઈ જાય પશુ પંખી વ્યાળા દીક ને જે મારે છે, જેને આવી હિંસા કરી છે, જેને દવા છાંટી છે, એવા જે બધા નરા દમ પાપીઓ છે સ્વામી લગે છે એને માટે. હે પાપે હિસાબ દેવો પડશે. શા માટે પાપ કરો છો? શિક્ષા દેવો પડશે. ઘડી ઘડી ના લેખા કાઢી તમારા બધા હિસાબ ત્યાં માંગશો. લાવો લેવો શું શું કીધું લા. હાય મુવો કહે મુખ, હે ભાઈ નથી ખમાતો આ દુઃખ, નથી ખમાતો મારે એમ ભોગવે દુખાય પાર, કંઈક કલ્પ વિતે કાઢે બાર. કેટલાય કલ્પ પછી બારો કાઢે, પછી કર્યા કર્મ તેહ વડે, પાપી કૃમિ ભોજનમાં પડે. કૃમિ ભોજન નામનું નરક છે, એમાં કોણ પડે છે? તો જેને એકલા ખાધું, જેને વેચીને ન ખાધું, વળી જાણે પાંચ જગન ન કર્યા ગૃહસ્થાશ્રમી માટે, જેને અતિથિઓને અન્ન કઈ ન આપ્યું, ખાધું એકલા ખૂણે હંતાય, એકલા ખૂણે હંતાય ને ખાધું, એ પાપે નાખે જમ પરાણે, કૃમિ ભોજન નરકની ખાણે. આ જગતમાં માણસ કોઈ દિવસ એકલા ન થાય, વેચીને ખાવ, ખૂણે હંતાય ને આપણે ખાઈ જઈએ બીજાના ભાગનું પણ, માનવતા ન કહેવાય. અને સંસારમાં તો ન્યા સુધી લખ્યું છે કે પોતાના બાળ બચ્ચા અને પત્નીને છોડીને માણસ એકલો હારું ન ખાય, એટલે આવું લખ્યું. તો પછી સતી સ્ત્રી હોય એના પતિને છોડીને એકલી કેમ ખાય? એના પતિને છોડીને એનથી એકલી કેમ ખવાય હારું હાલ? આવું છે. માટે સાવધાન રહે માણસ, જીવન પોતાનું બહુ કાબુ રાખે. અને આ જગતમાં માણસને ખાવાનો એટલો બધો આમ વસાસવાદ હોય છે, એટલી બધી પ્રીતિ હોય છે ખાવામાં. અને એક તમને હું મારું મનન કહું, આમ મેં બહુ વિચાર્યું તો મને એવું લાગ્યું કે આ જગતમાં આંખના દેવતા ઉઠી જાય છે, કાનના દેવતા ઉઠી જાય છે, નાકના દેવતા ઉઠી જાય છે, પણ મોટે ભાગે માણસ મરે ત્યાં સુધી જીભના દેવતા ઉઠતા જ નથી. બોલો, જેમ જેમ વૃદ્ધ થાય ને એમ ખાવાનું તો એને બહુ આમ મન થતું જાય, વધારે વધારે ગેસ પડે, ખામી નમળે ખાવામાં તો જામો લીધો. અરે બાબા આવ ગધા થી કેલા સમજ્યા, અને પછી તો ઘરમાંથી ચલણ ચૂક્યા એટલે પછી માન તો રે નહીં, ખાવાના બહુ પહેલેથી નામ શોખીન, શાકબાગ આવે મેડિકલ જોઈ જોઈએ તેલ ને વઘાર કેવો આવે છે, બહુ હરખું આવે નહીં એટલે ધી બહુ ચડી, મારા બેટા મારું શાક નોખું કરે છે, શું મેડિકલ તેલ જ આવવા દેતા, ગઢપણ બહુ આવી ગયેલો, ભળાય નહીં બહુ. એક વાર ઘરના બધાને કઈક બહાર જવાનું થયું, તે કીધું તો બાબા ને કયો ઘર હાથવે હાથ નથી, છોકરા કે બાબા કેવડાવે છે મારી બા ને મારા બાપા તમારું ઘર હાથ, સારું સારું કહેવાય, ક્યારે બધા આવજો, સાંજે આવજો. બધા ગયા બાબા ને ઘર હોંપી, બાબાએ વિચાર કર્યો 8 લાખ આવ્યો કોઈ ઘરમાં નથી, એ દાડાના મારા બેટા ફાવવા દેતા ને, એમ કરીને પગ્યા રહોડા, કબાટ ખોલ્યો, હવે ઓલ્યા બાયુ માણાએ માથા નાખવાનું ધૂપેલ પાડેલું તેલ, એનો વાટક્યો ભરીને એ ખોટા મૂક્યા રહી ગયો. ધ્યાન જોયું તા કે હા આમાં છે તેલ, આમાં વઘાર વઘાર ચાલે છે. પછી રોટલો કાઢી એ તેલમાં તોળી નહીં ગયો, ઠઠાડીને જીમી ગયા, ખબર ના પડી એને. જૂના જમાનાની આ વાતો, માણા બહુ બુદ્ધિ વગીને હતા પેલા, સમજ્યા, આપણે દાંત કાઢીને બટ્ટા પડી જાય. અરે એક પટેલ તો રોજ પટલાની ધમકાવે, તું કઈ ગાંઠતી જ નથી, મને કહું છું બળેક લઈને ભાજી કરતી હોય તો પટલાણી કે કોક બી કરી છે, હવે નાય નાય કરી કે છે, હવે કાયમ કે સમજ્યા, પટલાણી એક વાર ભાટ લઈને જતા છે અને મારી ભેંસ ને પાટી હાલ્યા જાય ને એમાં પાટી કર્યો પોદળો. તો અમે એવી ટેવ કે એમ કે પોદળો રસ્તામાં પડ્યો રે, એનો શું ગણ, એમ આપણું ખેતર આવે તાર નાખી દેજો, લઈ લો માથે ભાત નો હું લો. એ પોદળો લઈ અને હુંડલા મૂકી દીધો. પછી પટલાણી ન્યાય ગયા પણ ઓલે પોદળો ખેતર માં નાખવાનો સાંભળ્યો નહીં, એમને મૂકી દો હુંડલો ને આકલ કરી પટેલ ને આવો જમી લ્યો. કે એટલે આવડો હરાજી થઈ ગયો ભાત આવ્યો એટલે એમ જ્યાં ધોરી આમ થોડાક હાથ ધોઈ બે ગયો જમવા. ને પટલાણી કે હવે હું હતા કે તું જા જા નાખું વાળી કે હું ખાઈ લઉં છું ભાત છોડીને ખાવા બેઠા. ને જ્યાં ઓલી હુંડલા એક બાજુ ભાયું ને કે ઠીક ઠીક હું કેતા લો કે તો આજ કરી લેવો પડે એટલે પાછી ગયો. વાહ વાહ ખુશ થઈ ગયો. હા રોટલા ઉપર લઈ બડકલાની ભાજી કરી પણ મીઠું નાખવું ઠા મૂકી ભૂલી ગઈ. પછી તો ભૂલ તો કરીને એમ કરીને જે કઈ શેર જેટલો પોદળો હતો ને એ બધો ઠપકારી ગયો. બોલો એમાં પટલાની નાકો વાળી નાવાના એને સળો કર્યો અને માંડ્યો ચખવાઓ. એ કે તને બુદ્ધિ કેદી આવશે કે તારા મીઠું છે જ નહીં. પટલાણી કે કા હું ઓળી થયું તો કે એટલા દિવસે ભાજી કરી એમાં કાંઈ હરખું કર્યું નહીં. કા તો કે મીઠું નાખવું જોઈએ ને માન કર. પટલાણી કે ભાજી કોને કરી છે? તો ભાજી કરીને તો લાવી તારે મેં ખાધી શેર જેટલી હું. પટલાણી કે ભાજી મેં કઈ કરી નથી. ક્યાંથી તમે શેર ખાઈ ગયા? ક્યાં હતી? પટલાણી ને યાદ આવ્યું કેમ અરાર કરે છે? એ તો કે વાતે આપણી પાડી પોદળો કરી હતી ને એ હતું. એ કે તારે મીઠું નથી, આને કેટલું હોય છે કહો? આવું થયું એટલે પેલાના વખત માં આવું બુદ્ધિ હોય છે. આ ઓલા ધુપિયાર માં રોટલો દોડીને બધું ઠુકરી ગયો બાપા. અને પછી કે આઠ બંદે હાથ તો મારા બેટા કેદારના નતું હરખું ફાવવા દેતા. એમ કરીને ઓછરીને ધારે બેઠા ત્યાં ઓલા બધા આવ્યા. અહીંયા હવે ગયા ને મલકર ઓલી તેલ ગોતે માથા નાખો કે બાબા અહીંયા ધુપેલ નો વાટક્યો હતો તેલ નો માથા નાખો તેલ તમે ભર્યું? બાબા કે લે આ લે લે એ માથા નાખવાનું હતું. તકા તકા મેં તો માથા નાખ્યું. બંધો રોટલો જોઈને ખાઈ ગયો. એટલે સાંભળો માણસ ખાવાની આસક્તિ છોડે, ખાવાની આસક્તિમાં ક્યારેક બધું આવું બફાઈ જાય. કેમ કહે છે કે જે માણસ ખાધું એકલા ખૂણે સંતાય એને કુમી ભોજન નામના નરકમાં નાખે. એટલે માણસ હંમેશા ને માટે સૌને વેચી જ ખાય. અરે કોકે વાત કરી લી કે એક ભાઈ જામોડા લીધા સમજ્યા 500 ગ્રામ. હવે ખબર નહીં ક્યાંકથી મળી ગયો ભમરો આવી ગયો. એક પછી એક જામડું ખાતો જાય હાથમાં ભમરો આવ્યો તો કે તું કોલમાં આવ્યો કે બોલો એને ન છોડ્યો કે વજનમાં આવ્યો. શું માણસોને કેવું હે? હવે નરક નો કુંડ કેવો છે? તો કે શત સહસ્ત્ર જોજન જેમાં જંત ભર્યા કૃમિયા જેમાં અત્યંત તેમાં નાખી કીટ ખબર આવે દય માર મુખે ચબર આવે. આમ કીટ ખબર આવે. અને પાછા કહે છે કહે પાપ તું કર તો જમના દંડ ને જોતા જાય
કરતર વેગાયુ તે માથી કરતર વેગાયુ તે માથી. જાશે બહુ દુઃખ તો
કેટલાય દિવસો દુઃખ ભોગવતા જશે તોય પાર નહીં આવે. ખૂબ દુઃખ દીધો, કંઈક વર્ષ વીતી ગયા ત્યારે એને એ નરક માંથી બારો કાઢ્યો છે. ત્યાર પછી સંદર્શ નામના નરકમાં નાખ્યો, એમાં દુઃખનો કોઈ પાર જ નથી. જે જીવે બહુ પાપ કર્યા છે, નોકર્યા ન સારી જિંદગી કામ કર્યા છે, બીજાને બહુ દુઃખ દીધા છે, વિપ્રનું ધન ચોર્યું છે, બ્રાહ્મણનું સોનું રતન વગેરે વણ આપત કાળે જે માણસ આવા કામ કર્યા, બીજાનું હેમ ચોરે, એને બહુ પાપ લાગે છે અને એને આ સંદર્શ નામના નરકમાં નાખવામાં આવે છે. જેનું તેનું લઈ જ લેવું, નજરે પડી વસ્તુ મૂકે નહીં, આવા જે ચોર લોકો હોય ને એના માટે નરક છે. પોતાના સુખ ને માટે માણસો આવા બધા કામ કરે, પોતાના સુખ ને માટે ભગવાનના ભક્ત ચોરી ન કરે. વાર વાર આ ગ્રંથમાં આ બધા પાપો છોડવાનું આવે છે. કથા સાંભળી શીખે ભગવાન નો ભક્ત, કોઈ દિવસ ચોરી ન કરે. ભગવાનને ચોરી ગમતી નથી. ચોરી કરે એ માણસ કોઈ દિવસ સુખી થતો નથી. વળી કહ્યું છે, તેને નાખે છે સંદર્શ નરકે, જેના દંડ દુખે પાણી થરકે. એનું દંડ દુઃખ એવું છે, પાણી ધ્રુજવા માંડે છે. લખ્યું છે, લોટાની હાણસી લાવે, લાલ ચોલ કરે અને પછી એને કરીને શરીરની ચામડી પકડી પકડી તોડે, આવું એનું દુઃખ છે. સ્વતા કર છાતી બધું તોડી નાખે છે, શરીરની રગો ઉગારી કરીને પછી હાણસીએ કરીને રગો પકડીને તાણે. સ્વામી નિષ્કળાનંદજી લખે છે, માટે ભૂલે કોઈ ચોરી કરતા હોય ધ્યાન દેજો, ચોરી ન કરજો. એક વાત બહુ સમજવા જેવી છે. વલ્લભભાઈ સરદાર એમ કહેતા કે ભગવાન સ્વામિનારાયણની લખેલી શિક્ષાપત્રીને જો ભારતીય પ્રજા પાળે, કોઈ દિવસ મોટા મોટા તાળા ને કળોની જરૂર પડે કરી, કોર્ટ ને કચેરીની જરૂર નહીં, અરે આટલો મોટો સરકાર ને પોલીસ ખાતાનો ખર્ચ છે એ મટી જાય બિલકુલ, કોઈ પોલીસ ની જરૂર નહીં, કોર્ટ ની જરૂર નહીં, તાળાની જરૂર નહીં, શું કામ તાળું મારવું પડે? આ તો લોકો ચોરી કરી જાય એટલે જ ને, બીજું શું? માટે માણસ ચોરી ન કરે, બધા શાસ્ત્રમાં ના પડે, બધે ના પડે. કાઢે તન તણી રગો તાણી, રખે તોરતા એ જૂઠું જાણી, આના માનતા એ જૂઠું છે. સાવધાન રહે માણસ, ભગવાનની આગળ રહે. સ્વામિનારાયણ ભગવાને તો ત્યાં સુધી લખી નાખ્યું, ચોર પાપી વ્યસની પાખંડી, ચોર નો પાપી નો વ્યસની નો પાખંડી નો કામી નો સંગ ન કરવો, આવું લખ્યું. એનો સંગ ન કરવો, એનથી છેટા રહેવું, કારણ કે આપણને પાશ લાગી જાય તારે. એનો જો સંગમાં ગમ થઈ જાય ને, આપણને પાશ લાગી જાય. વળી કે છે, કાઢે તન તણી રગો તાણી, શું સર્વે ઋષિ મુનિઓનો એ મત છે, તે તો ન થાય અસત. મોટા મોટા કહી ગયા છે એ કોઈ દિવસ ખોટું નહીં થાય, માટે કોઈ ચોરી ન કરે. આવી રીતે ખૂબ આ પાપી ત્યાં દુઃખ ભોગવે છે, ત્યાર પછી એને એમાંથી બારો કાઢી તુપ્ત સુરમી નામના નરકમાં નાખે છે. માણસ કયા પાપથી એ નરકમાં પડે છે સ્વામી? કે હું કહું છું, જે માણસ કામવશ થઈને કુકર્મ કરે, જે માણસ પોતાના હાથથી પોતાની શક્તિનો સ્રાવ કરે છે, કુકર્મ કરે કામવશ થઈને. ખાસ આ કથા ઉપર ધ્યાન દે માણસો, ખરાબ ફિલ્મ ના ચિત્ર, ભરનારી ના સૌંદર્ય, અથવા તો ગ્રહસ્થી લોકોનું દાંપત્ય જીવન નિરખીને કામાંગ થયા પછી જે માણસો પોતાના હાથથી પાપ કરે છે આવાને આ તપ્ત સુરમી નામના નરકમાં નાખવામાં આવે છે. ત્યાં રહ્યો રહ્યો બહુ દુઃખ ભોગવે છે. અને વળી આ જગતમાં જે અગમ્ય એવી દાર પાપી તે શું કરે વિભિચાર, પોતાને નથી જેની સાથે એ વ્યવહાર કરવા જેવું, એની સાથે માણસ વ્યવહાર કરે છે તો એ માણસ પણ તપ્ત સુરમી નામના નરકમાં પડે છે. અથવા અગમ્ય એવો પુરુષ કરે નારી સંગ કામ વશ, અગમ્ય એવા પુરુષ સાથે જે નારી કામ વશ થઈને સંગ કરે છે એ પણ તપ્ત સુરમી નામના નરકમાં પડે છે એ નારી. અને સ્વામી લખે છે, તેહ પુરુષને તેહ લોખંડ નો પુરુષ તપાવીને એક વાર ની 12000 વર્ષ પર આવે. જે પુરુષે ને જે નારીએ નિજ ધર્મ નો ત્યાગ કરીને પરસ ના સુખ ભોગ્યવા છે એની ઊંડી કઠણાઈ છે. નારી નિરખે ચિંતે ને સ્પર્શે તે નર મરી જન્મ જ્યાં ધરશે, જ્યાં જન્મ લેશે ને ત્યાં પામશે તેનું ફળ. ખરો ખાર થશે નર ખળ, ન્યાય હેરાન થશે. શું હેરાન થશે? તો જેને પર નારી ને નિરખી છે ને કામાતુર થઈને એને જન્મો જન્મ અંધાપો આવશે. જન્મ આંધળો કોઈ પણ યોનિમાં દુઃખ એને ભોગવવું પડશે. એક વાર અમે ખોપાળામાં ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. ત્યાં એક જગ્યાએ એક ગલુડિયું કૂતરાનું બચ્ચું આમ થી આમ અમારી આર મોર મોર મરે હાલે જ્યાં ત્યાં ભટકાય. એટલે મને એમ કહ્યું આમ કેમ કરે? એટલે એને જોઈને હું વિચારતો હતો આમ કેમ કરે છે. મેં એક છોકરો મારી પાસે ઉભેલો, મેં કીધું આ આ ગલુડિયું ભારતું નથી શું? એ છોકરો કહે છે સ્વામી એ આંધળું છે. મેં કહ્યું આંધળું તો હા તમે જોવો તો ખરા. એ ગરોડિયાની આંખો જોઈ તો બે આંખો પાકીને પેપા જેવી થઈ ગયેલી. માલકોરથી રસી ટબકે પર્વ મારકોરથી નીકળતું હતું. અને એ વખતે મને આ સાંભળી આવ્યું હા તે નર જન્મ જન્મ આંધળો થાય જાય જન્મ સગળો. જેને કેવળ પર નારી ને જોયા કરી છે એ નર જન્મો જન્મ આંધળો થાય છે. આ ખોટું નહીં થાય નહીં થાય ને નહીં થાય. જજમેન્ટ નિષ્કવાન સ્વામી જેવા સંત ની લખેલી કડીઓ ખોટી થાય તો શેષનાગ માથે થી પૃથ્વી હેઠી નાખી દે. રસાતળ માં જતી રે આકાશ માંથી સૂર્ય ચંદ્ર ખરે. કરેલા કર્મ તો ભગવાન પડે શુદ્ધ ગવર્નમેન્ટ. શા માટે માણસ અધર્મ કરે છે? શું અધર્મમાંથી એને ફળ મળવાનું છે? પર નારી જોયા કરે અને નારી પર નર જોયા કરે પછી આ ધંધો વિચાર કરે ડાયરમાં. એટલે જ ફિલ્મ જોવાનો નિષેધ કરીએ છીએ અમે. ના જોવો તમે મતલબ ક્યાં સારા વિચાર આવે છે? માણસ ખરાબ જોવે છે એટલે ખરાબ ચિંતન થાય છે, પછી ખરાબ શબ્દ અને ખરાબ સ્વપ્ન આવે. ઘણા તો રાઈટ માં લગ્ન કરે છે એક્ટરાણી હોય છે. સ્વપ્ન બોલો શું કઠણાઈ છે એની? અને ખરેખર માણસ ને એવું બને વિષયમાં માણસ ને અતિ તાન છે સમજાય. કોઈ વાતે એમ જ પાછો વળે એવો નથી. કાંઈ બુદ્ધિ ન હોય ને તો એને પણવાનું બહુ તાન હોય. તમે પૂછજો આવ ગાંડા જેવો હોય. અરે એકને મોટી ઉંમર થઈ ગયેલી બહુ આટા નંબળે સમજ્યા, એટલે કાંઈ મળેલું નહીં પણવાનું. ગામમાં મજૂરી કરે એક ઘર રાખેલું ને રાતે ઉઈ રે ને આવડો માણસ વાંઢો એકલો એમાં એનું ઘર એ કોણ વાળે? વાળી વાળીને કચરું બધે ખૂણા ભેગું કરાય ને રાત દી સોમા એને ઉઈ રે. રાતે હોતો હોય છે ને ખૂણામ કચરું ને રાતે એના ઘરમાં બધા વીસી વીસી નીકળે ને આવું બધું. મેં રાતે સપનું આવ્યું કે મારા લગ્ન થાય. અને એ તો ભાઈ બરાજા બનેલા ભૂલે કું નીકળ્યું. ઢીમાંગ ઢીમાંગ ઢોલ ટીપાઈ અને આ તો બેઠો બેઠો હરખાય. હાથમાં નાળિયેર ઝાલેલું તાલ પડી જાય અને મોઢામાં પાન આપેલું એટલે બકરીની જેમ ચાવે આમ સમજ્યા. હવે એ બધું છ્યું ને ઠેઠ પોગ્યા બેઠા માંડવા ને બેનો બધી ગીત ગાય ટપોડી ચાર પાસે કાંકરા નાખીને વાહે ઉભે પડે ગહે આવડવા ફૂલાય. બોલ્યા ગોર દાદા એ કેટલું હળગાયું હમ હોય ધુમાડો કર્યો તો એમ હજર જ આંખ્યું બળે પાણી નીકળે. પણ એ તો જાણે એમ બેઠેલો એટલે ઓળી ભે લઈ લો ને. હવે થોડીક વાર થઈ એટલે કન્યા એમ અને ગોર દાદા કે હવે હસ્ત મેળાપ કરો. એટલે ઊંઘમાં હું તો ને હાથ કીરો લાંબો એમાં એક મોટો ઠાકરી હોય વિશી સમજે રાત નો નીકળ્યો એના ઉપર જ હાથ ગયો વર્ગે હાથ પકડો એટલે વિશી ને પકડ્યો એમાં એ વિશી ને આંકડો માર્યો ને એ જાગી ગયો ને ભણીને તર બધું અદ્રશ્ય થઈ ગયું બિચારો દીવો કરીને જોયો તો મોટો વિશી આંટા મારે અરે બાપરે વિશી પડ્યો એટલે આવું થાય માણસ માટે એ રસ્તેથી પાછા માર્ગ ક્યાં હારો માણસે ગમે તેમ માની લીધો બાકી એ માર્ગ હારો નથી માણસને એમાં પ્રતીતિ આવી ગઈ છે એટલું જ છે એમાંથી પાછા વળે પરનારી ન નિર્ખે એના ગાઢ સંકલ્પ ન કરે નિષ્કાન સ્વામી તો કટાક્ષમાં કે છે કે વાહ વાહ તારી બુદ્ધિ તો જો કે ભગવાન ન જોયા આંખે સંત દર્શન ન કર્યું અને ન કરું બીજું જોયું ભલામાં સ્વામી કહે છે વાય વાય જો કુમતી મતી તારી રે
વાય વાય જો કુમતી મતી તારી રે
વાય વાય જો કુમતી મતી તારી રે
વાય વાય જો કુમતી મતી તારી
રે મેલી મેલી મોહનવ દાન જોય નારી નારીને માટે સ્વામી કેવું બોલે છે
આયુ
ભૂલ
કોઈ તાકાત છે આ શબ્દ લખાયા. માણસ માણસ કવિ હોય તો ઘણા કાયદે લખે રૂડા રૂપાળા, પણ આ શબ્દ ક્યાંથી લાવે? માલિકો કોઈ દુઃખ ના લગાડે, આ તો સંત ના હૃદય ની કુમારી છે. દુઃખ પણ લાગે એવા શબ્દ છે. આટલું ખંડન માતાજી નું દુઃખ લાગે, આટલું બધું ખંડન, એ ન હોય તો માણસ થાય ક્યાંથી? એ બધી વાત સાચી, એને લઈને જ બધું થાય. સમજવાની વાત માણસ સમજે.
મચ્છગંધા નું સ્વરૂપ જોયું એકાંતમાં, પરાશરની મતિ ફરી ગઈ,
અને કહે છે મારી સાથે લગ્ન કર. મચગંદા કે હું કહો છો, શું કહો છો? તો કે તમારે કરવું જ પડશે. હું કહું અને કે તમે તપ કરવા જાઓ છો ને, તો કે અત્યારે કઈ વાત જ નહીં કરવાની. અને પરાશરે એનું ધાર્યું કર્યું. હા આવું છે સ્વામી, લખ્યું પરાશર પકડાઈ ગયા.
કીધું નારદ કાણો તે મુખ કાળો રે,
માણસ ને પાપ માં પડવું હોય ને તો 5 મિનિટ પણ ન થાય એવો જમાનો આજ છે. પણ તેમ છતાંય ધન્ય છે ભગવાન ના ભક્ત ને કે જેના જીવનમાં કોઈ ડાઘ નથી. જેને ઘરના સુખ પણ મેલી દીધા છે, પરના કેમ સ્વીકારે? પરના કેમ સ્વીકારે? એમાં સુરત નો સત્સંગ. કેટલાય હરિભગત એવા છે આ જ્ઞાન મંડળમાં, જેને લોકો ચોટલી મંડળ કહે છે ને, એમાં કેટલાય એવા હરિભગત છે જે બે માણસ વર્ષોથી બ્રહ્મચર્ય પાળે. હા વિચાર કરો, એના જીવનમાંથી કાંઈક શીખો, આપણે પણ શીખો. હજી કાલ જ મારી આગળ એક ભાઈ આવ્યા, મને કે સ્વામી હું હવે આજીવન બ્રહ્મચર્યનું નિયમ લઉં છું. મેં કહ્યું તમારી ઉંમર કેટલા વર્ષની? મને કે 28 વર્ષ. તમારા પરિવારમાં? તો કે એક છોકરો, 3 કયા? એને 3 દીકરા. પછી મને મળે થોડી વાર વિચાર થયો, કીધું આટલી ઉંમરમાં આ બ્રહ્મચર્યનું કહે છે. મેં કહ્યું રહેશે? મને કે રહેશે, આમ તો રાખું જ, પણ હવે આમ કે પાકા પાઈ નિયમ લેવું. મેં કીધું ઘરમાં કઈ ઝઘડા નહીં થાય ને? તો કે નહીં, ભગવાનની દયાથી બે પડાળમાં સારો સત્સંગ છે, સુખે ભજન કરીશું. મેં કહ્યું તો રાખો, સારામ સારી ચીજ એ છે ઈશ્વર ને બ્રહ્મચર્ય. બહુ વાલો છે, ધ્યાન દેજો, અતિશય વાલો. પરમાત્માને બ્રહ્મચર્ય બહુ પ્રિય, અતિ પ્રિય. જે માણસમાં જેટલું બ્રહ્મચર્ય હોય એટલો જ એ માણસ ઈશ્વરને વાલો હોય. જેનામાં જેટલું બ્રહ્મચર્ય નહીં એટલો એ ભગવાનને ને ભગવાનના સાધુને વાલો નહીં. વિષય નર ગાડર ભગવાનને નથી ગમતા, એને તો ચોખ્ખા માણસો ગમે. માટે કોઈ પણ પ્રકારે નરવા નારી વિષયની વાસના છોડે તે દિવસે પ્રભુ પાસે જાય. વળી જે જન ચિંતવે નારી
વિષય સુખે ન મેલે વિસારી તે નર ક્ષય રોગ માં ખવાય એવું ચિંતવ્યાનું ફળ થાય.
આવું લખ્યું એને ક્ષય રોગ થાય છે કે
જે નર સ્પર્શે પર નારી અંગ થાય કોઢિયો તેને પ્રસંગ.
હા એ કોઢિયો છે
એમ જન્મ જન્મ દુઃખ પામી ખુશી આવરદાને એ હરામી. અને એ જ પ્રમાણે યોશિતાનું જાણો
જે પ્રમાણે નારીની નિંદા કરી છે
એ જ પ્રમાણે નારીઓ નરની નિંદા રાખે. હા મગજમાં એ જ પ્રમાણે યોશિતાનું જાણો જે નારી પર પુરુષનું ચિંતન કરશે એને ક્ષય રોગ થશે. અને પર નરનો સ્પર્શ કરશે જે નારી એને શરીરે કોઢ નીકળશે એ પ્રમાણે યોશિતાનું જાણો મળે ફળ સમ પરમાણો ભાંગી મર્યાદ મહાપ્રભુ કેરી તેને ક્યાંથી મળે સુખ ફેરી. અને ફરી સુખ ક્યાંથી હોય ભાઈ. અરે ભેળા લીધા છે પૂરણ ભાતા તે તો ખૂટશે નહીં ખાતા ખાતા. માટે કોઈ પાપના ભાતા તૈયાર ન કરે. કરી આવ્યો છે પૂરી કમાણી જમપુર નું દુખ જૂઠું જાણી.
હા ખોટું માન્યું.
વાંચો શાસ્ત્ર માત્ર કદે લખ્યું જમપુરી નું દુઃખ. રામાયણ માં જો લખ્યું ભાગવત માં જો જો વચનામૃત ગીતા હરેક શાસ્ત્ર જો એમાં લખ્યું. કેમ ખોટું કહેવાય. અને ખોટું કેમ કહેવાય. એમ નર નારી થાય હેરાન જેના વિષય સાથે બાંધ્યા પ્રાણ. વિષયમાં જેના ચિત્ત બંધાણા છે એ તો સારી જિંદગી હેરાન હેરાન થાય. કેટલું બધું એ દુઃખ ભોગવે છે ન કહો વાત. એક તુચ્છ સુખ ને માટે જિંદગી બરબાદ કરી નાખે. માનવ તન મહારાજ ને મળવા જેવું શરીર પરમાત્મા પાસે પહોંચાડનારું આ શરીર આ અવસર આ સમય હાવ એક નહીં જેવા તુચ્છ સુખમાં ખલાસ કરી નાખે. જે સુખ ને ભૂંડળા કુતરા ગધેડા બધા ભોગવે છે એ સુખ હારું થઈને માનવ તન ખોઈ નાખવું ઠીક કહેવાય. 84 લાખ યોનિમાં તો બધે એનું ઈ કૂટવાનું બધે સુખ. ભગવાન સ્વામિનારાયણ અંતેના 14માં વચનામૃતમાં એવું બોલ્યા કે જ્યારે માણસ ને વાંદરીનો અવતાર હશે ત્યારે સ્વરૂપવાન ને યુવનવાન એવી હજારો વાંદરીઓને એકલો ભોગવતો હશે. જ્યારે પાટો જ્યારે હાંડ હશે ત્યારે શું એને વિશે ઓછા ભોગવ્યા છે. આ વખતે ઈશ્વરનું આરાધન કરે શું વાંધો રાખે માણસ કઈક નિયમ. અને નહીં તો સમજાય તો બળદનો અવતાર આવશે આખી જિંદગી બ્રહ્મચર્ય પાળે ને મેળે. સમજીને પાળે શું વાંધો. એમ દુઃખ પામે દોય આપ જેણે કર્યા છે પૂરણ પાપ. તેની વાત કહી બહુવિધ છે જો એમ પુરાણે પ્રસિદ્ધ. કહી નિષ્કુળાનંદે એ કથી સત્ય માનજો જૂઠી એ નથી. સ્વામી કે આટલું માનજો પડા છે જૂઠી નથી. એ નરક થી નિસર્યો બહુ વર્ષ રહી
નરક છે
ચાર પછી દુઃખ પામશે તે કહો કરી વિચાર.
જે પાપે પ્રાણી પડે છે સ્વામી કહે છે કહું સાંભળો.
પાપી પર પ્રિય પશુ આદિ કર કામ વશ પ્રસન્ન.
પામે તે દુઃખ પામ.
કૃષ્ણ જો સુખ સારો કર્યો ધર્મ નો તેલો તેની ઉપર દૂત જમના કરે છે અતિશય કોપ અતિશય મદૂત ખી જાય છે સમો કહેતા વસુ સમજ તો નરસો સમ કહેતા માણસ વળમો સમજતો હા ન સમજે ઘણે ગમે એમ કોને અરે એક રાજા પોતાની અગાશી બેઠા હતા હવે સામે બરોબર એક 80 વર્ષનો ડોસો ને ડોશી ઓટલે બેઠા બેઠા નખરા કરે ઉંમર 80 વર્ષ રાજાને આશ્ચર્ય થયું કે આની ઉંમર તો જોવો જુવાનિયા હોય ને આ એકા બીજી તાળીઓ લેતા હોય તો આપણે બે ઘડી માની લઈએ કે જુવાની એવી છે પણ આની ઉંમર તો રાજાને એમ થયું ગજબ કહેવાય એક માણસ મોકલ્યો રાજા જાઓ એ બે ને કહો તમને રાજા બોલાવે એટલે ઓલા માણસે આવીને કહ્યું તમને રાજા બોલાવે એટલે આ ડોહ ડોહી ભાઈ સમજી ગયા કે રાજા આપણને આમ મજાક કરતા ભાળી ગયા એટલે ડોહાય જઈ અને ઘરમાંથી બાજરાની મુઠ્ઠી ભરી લીધી અને ડોશીએ જઈને ચૂલામાંથી રખિયાની મુઠ્ઠી ભરી લીધી ભાઈ જણા આવ્યા રાજા પાસે રાજા કહે છે વડીલો આટલી ઉંમરે તમે શું તમને કેવું ત્યારે ઓલા ડોહાએ રાજાની મુઠ્ઠી રાજાની મોરે મૂકીને એમ કહ્યું કે રાજા હું રોજ એકલો મુઠ્ઠી બાજરો ખાઉં ફક્ત તોય મારી વાસના પડે એમ નહીં ત્યારે ડોશીએ રાખની મુઠ્ઠી હતી ને એ મોરે મૂકીને કે મારી રક્ષા થાય ને તેથી બધું જાય બાકી એકલા કઈ થાય નહીં ગજબ કહેવાય ને બોલો માણસ કેટલી હજે વાસનામાં પડેલો હોય ગડ્ડા થઈ જાય શરીર ગડ્ડું થાય એનું મન ગડ્ડું ન થાય ગડ્ડા વાંદરા ગુણાટ ન ચૂકે શું કરી શકે માણસ આ કથામાંથી બેસીને સુધારી લે એકવાર પોતાના જીવનનો બરાબર વિચાર કરીને જીવનને હવે બળી નાખે આજ દિન સુધી જે થયું તે ભલે થયું નહોતા સમજ્યા નહોતો નિષ્કામ સ્વામીનો આ ઝણકારો આપણા કાનમાં પડ્યો એટલે આપણે ગમે એમ કર્યું હવે હવે તો સમજી જાઓ સંતનો સમાગમ થાય ને માણસ સુધરી અને એનું નામ જ સમાગમ તેઓ કહેવાય ને તેઓ કહેવાય ગુણાધિકારણ સ્વામીના જીવનની એક ઘટના છે સ્વામી એક ગામમાં ગયા ત્યાં સ્વામીને પૂર્વાશ્રમનો એક જૂનો મિત્ર મળ્યો પણ વાત એવી સાંભળી કે એ મિત્ર બહુ બીમાર છે એટલે એની ખબર કાઢવા સ્વામી કહે કોઈમાં ખાટલો હતો આગળ જઈને બધા સાફ છે નહીં જોઈએ સ્વામી પધારે છે સ્વામી પધારે એના ખાટલા પર તે ખુરશી નાખી દીધી સ્વામીએ જઈને ખબર કાઢે સ્વામી કહે છે કે હવે તો ઉંમર કેટલી થઈ તો કે 80 થયા 80 છે 80 થયા 80 ત્યારે સ્વામી કહે કે હવે વર્તમાન ધરાવો ને કંઠી બાંધો નિયમ પાળો કઈ છેડો સુધારો હારું તારે લેવા લાંબો હાથ કર્યો જમણો હાથ સ્વામી આમ પકડો હાથમાં પાણી તારા માયા પાપ કર્મ યમ દૂત ભયાધામ મંત્ર બોલ્યા પછી સ્વામી કહે છે આજથી 5 વર્તમાન પાળજો દારૂ માટી ચોરી હવેરી વટલું ને વટલાવું આ 5 નિયમ પાળ ત્યારે હિમડો એ ઉઠતો ઉઠતો કે આમાંથી હાજો થાય છે ને તો ઓલું ચોથું કીધું ને એ નહીં પડે દારૂ માટી ચોરી અને અવેરી આ ચોથું અવેરી એટલે વિચાર ન કરો આ ચોથું એ કે આમાંથી જો હાજો થાય છે ને સ્વામી તો હાથું કહેજો એ ચોથું ચોથું નહીં પડે કે 80 વર્ષની ઉંમર શું માણસ કેટલું વિષયનું મનન કરીને પાગલ થઈ જાય છે ગજબ આપણો તો મગજ કામ ન કરે માણસ ભક્તિમય જીવન જીવે ધર્મમાં રહે અશ્લીલ પિક્ચરો હા ખરાબ ચિત્રો જેના થકી આપણના હૃદયમાં વિક્ષેપ પેદા થઈ જાય જે જોવાથી જે સાંભળવાથી જ્યાં જવાથી જ્યાં અડવાથી જે ખાવાથી આપણા હૃદયમાં કામના ઉદ્ભવે
એવી તમામ ચીજો છોડી દે માણસ. જે પુસ્તકો વાંચવાથી આપણામાં વિકાર થતો હોય, જેની સાથે બેસવાથી, જેની સાથે બોલવાથી આપણા અંતરમાં ખળભળાટ થતો હોય, એવા તમામ પદાર્થોનો ત્યાગ કરે માણસ, સુખી થવું હોય. અને સમજી લેવું કે બ્રહ્મચર્ય પાળ્યા વગર કોઈ દિવસ બ્રહ્મની પ્રાપ્તિ ન થાય. દરેક માણસને બ્રહ્મચર્ય જોશે, ગ્રહસ્થ આશ્રમી ચાહે તો ત્યાગ આશ્રમી, હા અંતે તો સૌ કોઈને નિષ્કામ થવું જ રહ્યું. એક નિજ અનુભવેલી તમને વાત કરું, નામ નથી લેતો, 70 વર્ષની ઉંમર એક હરિભગત અને પ્રેમી હરિભગત કહેવાય, બહુ એ ભગવાન માનતા હતું માનતો. ચાતુર્માસ બેઠો એટલે અમારા ગુરુ સ્વામી રાધારમણ દાસજી, એમની પણ ઉંમર 70 વર્ષની, એટલે બધાને નિયમ દે, ચાતુર્માસ આજ છે હરિભક્તો, આપણે વિશેષ નિયમ લેવા જોઈએ, કાંઈક નિયમ લેવો. બધા નિયમ આપે સ્વામી, કોક એની મેળે લે તો લેવા દે, કોકને તો સ્વામી એતે કરી નિયમ આપે, હું આ આપું તું રાખ. ખરેખર ધન્યવાદ કહેવાય. અને હરિભક્તો ઉમંગે કરી લઈ લે, સૌ નિયમ લેતા હતા. એમાં બોલે હરિભગત મેં કહ્યું 70 વર્ષના, એને સ્વામીએ બાબડું પકડીને બેર આયા આયા. હવે તે દિવસે તો હું ધોળા કપડે પડખે બેઠેલો નાનો, અને સ્વામીની ને એની બે ની હરકી ઉંમર, એટલે એ બે એકાબીજી નિયમ દે, હું બેઠો બેઠો સાંભળું. સ્વામી કહે તમારે નિયમ લેવાનું ચાતુર્માસ, હું શું લઉં? અગર તમે કહો હરિભગત કે સ્વામી તમે કોઈ લો. સ્વામી કહે છે કે 4 માસ તમે બ્રહ્મચર્ય પાળો. ત્યારે બોલ્યો કે સ્વામી ઈ નહીં, બીજું છે બીજું છે બીજું. ભાઈ મને તો બહુ હસું આવ્યું. ખરેખર માણસ ઇન્દ્રિયોને કેટલો આધીન હોય છે, હા મત આધીન થાય, માણસ ઇન્દ્રિયોના આધીન નહીં સુખ આવે. ઇન્દ્રિયો ઉપર જેટલો કાબુ એટલો જ માણસ સુખી. અને કહેવાય છે કે માણસ સુખી ત્યાં જ સુધી જ્યાં સુધી ઇન્દ્રિયો ઉપર કાબુ હોય. હા રોડ ઉપર માણસ જતો હોય ને એ સુખી ત્યાં સુધી જ્યાં સુધી બ્રેક બરાબર હોય. બ્રેક ફેલ થઈ જાય માણસ પતી જાય ને બીજું શું થાય. એમ ઇન્દ્રિયો જેની કાબુ નહીં એના માટે ખતરો છે, ક્યારે શું થઈ જાય નક્કી નહીં. માટે માણસ પોતાની દરેક ઇન્દ્રિયોનો કાબુ રાખે, અને એટલા માટે જ સાચા સાધુનો સમાગમ કરે, એની પાસે બેસે, એની વાતો સાંભળે, જીવનમાં બળ મળશે. અનુભવ તો કરો, એત પ્રીત કરીને સાધુની વાતો સાંભળો, સંતો જે કહે તે સાચું માનો, એમાં પછી બહુ શંકા અને ખોચરા કાઢવાના સ્વભાવ છોડે માણસ. ઘણાને એ બહુ ટેવ હોય, ખાસ જોવા જેવા હોય સ્વામી કઈ જગ્યાએ ભૂલ કરે, ઘણા આવા હોય એને કાંઈ કથામાં લેવાનું ન હોય, એ આપણું તપાસવાય. એવા ના રહેવું જેને ઈશ્વરની જરૂર છે, જેને ખપ છે પરમાત્માનો, એ તો બધી વાત સરખી સમજી અને હૃદયમાં ના રહે. વજ્રકંટક નામના નરકમાં એને નાખ્યો છે, કોણ ત્યાં એની સહાય કરે કહો. હેરાન થાય સ્વામી લખે છે, વજ્ર સરીખે કાકે કહીએ તાલ મલી ના ક્યાં જા, નિષ્કુળાનંદ કહે છે સુણો ભાઈ, આ લોકે નૃપ નૃપ ન જન સતકુલ આમ તો બહુ સત્કુળમાં એમનો જન્મ થયો છે,
પણ એટલા બધા કર્મ ખરાબ કરે છે આપણા જીભ થી એનું વર્ણન ન થાય.
પણ કર્મ મર્યાદાને ભાંગે, પણ કર્મ મર્યાદાને ભાંગે, વર્તે અધર્મે નર અભાગી, વર્તે અધર્મે નર અભાગી. એવા રાજાને રાજાના મૃત્ય પડે વૈ તરણે પામી.
જે માણસ સત્તાધીશ થાય છે અને એ સત્તાધીશ માણસો ને એમના નીચેના માણસો જે પાપ કરે છે ને એ વૈતરણી નદીમાં પડે છે. આવું લખ્યું છે ભાગવતમાં, જે ભાગવતજીમાં વ્યાસ ભગવાને લખ્યું છે ને તે જ અહીંયા નિષ્કળાન સ્વામી લખ્યું છે. માટે માણસ અધર્મ ન કરે, પાપ ન કરે, જેમાં વિષ્ઠા મૂત્ર પરવું લોહી કેશ નખ હાડકા મેદ ભર્યો છે, આવી નદી છે માંસ વસાય આખી નદી ભરેલી, દુઃખદાયક ભયંકર વૈતરણી નદી, નરકની ખાઈ કહેવાય છે એ નદી, જેમાં જળ જંતુ મોટા મોટા રહ્યા છે, જ્યાં ત્યાંથી તોડીને શરીર ખાય, દુઃખે માણસ હાય હાય કરે, કર્યા કર્મ સંભારે છે. આપ કે છે ક્યાંથી કર્યા આવા પાપ, ન્યા બિચારો રાડી નાખે છે. અહીં તો એને બિચારા હળું હોય જ ન હોય ને, એને માણસ મળ્યા હોય ને એ જેવા. અરે એક રાજાના દરબારમાં એક ગોર કાયમ કથા કરે, કાયમ કથા ભાગવતજી ને કથા વંચાય. રાજા બે સાંભળવા અડકે પડકે થી બીજા ત્રીજા અમુક વડીલો આવે બધા બે ને ઘણા વર્ષોથી કથા સાંભળે. એમાં એક વાર ગોર ને કઈક બહાર ગામ જવાનું થયું, એમનો એક યુવાન દીકરો ભણેલો હતો, કહ્યું કે આજે મારા વતી તું કથા કરવા જાતી, એટલે એ આવીને કથામાં બેઠો. કથા શરૂ કરી બરોબર ભાગવતજી ના પંચમ સ્કંદ નો 26મો અધ્યાય અને આ જ કથા નીકળે કે રાજા ને રાજાના માણસો અધર્મ કરે તો આગળ નરક માં દુઃખ પામે. અને વળી એવું આવ્યું કે દારૂ માણસ જો કિંચિત માત્ર પણ ખાય માણસ તો વૈતરણી નદી માં પડે. એટલે રાજા તો ખૂબ દારૂ માણસ ખાતા, એટલે એના મનમાં એમ થયું ગજબ કર્યો એટલે બંધ કરી કે આવું ક્યાંથી વાંચ્યું. એટલે બોર નો દીકરો કે મહારાજ ભાગવત માં લખ્યું છે એ વાંચ્યું, પણ ક્યાંથી આવ્યું ભાગવત માં કે. એટલે પણ બાપુ આમાં લખ્યું છે, એટલે આ ભલા મણા વાત કેવી કરે. તારા બાપ ને મોઢે થી કથા સાંભળતા સાંભળતા દાઢી ધોળી થઈ ગઈ દરબારી ની દાઢી. કોઈ થી એક શબ્દ આવો એવો નથી કે દારૂ માંસ કિંચિત ખાય તો નરક માં જાય વૈતરણી પડે, ન તો અમે છોડી ન દીધું હોય બધું. ઓલ્યા બ્રાહ્મણ કથાકાર ખરા પણ ઠેકડા મારું એમ લાગે કે આ બેઠી પબ્લિક ને આ વસ્તુ નહીં ગમે એટલે ઠેકડો મારી જાય. ગ્રંથમાં આવે કરું બધું પણ એમ લાગે કે આ જો હું કહીશ તો લોકોને નહીં ગમે, કાલ માણસ ઓછા આવે છે, રાજા માણસ ભેગા કરવા ઠેકડો મારે. એ હું સાચી વાત કરે કહો, જેના હૃદયમાં ખુમારી ચડી ગયેલી હોય કે સારું લાગવું હોય તો સારું લાગે ને ઠીક પડે એવું લાગે, ખોટું લાગે બે રોટલા ગ્રેજી ને વધારે ખાઈ લે, બાકી જે લખ્યું છે ને એ તો હોય જાપતી જાવા દેવા પછી જેને ખપતું હોય રાખે, ન ખપે એમ કહી દે આવા દેજો પાછું બીજે કહેશું. આ ગોર ને દેવું ખોટું ન લાગવું જોઈએ રાજાને, કેમ કે રાજા એને વર્ષાસન આપતા. હા રાજાના વર્ષાસનમાં ગોર બાપા બંધાઈ ગયેલા, એટલે એમ કે રાજાને ખોટું લાગે તો વળી જે મહિને આપે છે એ ન આપે તો વળી પછી આપણે ક્યાં ધંધો બીજો કરવા જવા તકલીફ. એટલે કોઈ દી સાચી વાત નહીં કરેલી એને. એમાં જગતમાં અમુક અમુક કથાકાર પણ કોઈ દી સાચી વાત આવવા જ નહોતી, એ તો એમ જ કહેતા હોય અરે બધા આચરણમાં મૂકો, માયા છોડી જાઓ અને આચરણમાં મૂકો. ખ્યાલ આવ્યો? ઘણી વખતે હું કહું છું અમુક શબ્દ જલ્દી માણસના મગજમાં નથી આવતા, વક્તા કહેતા હોય માયા છોડો ને આચરણમાં મૂકો, એટલે આચરણમાં મૂકો એમ. અહીંયા તમે માયા છોડો અને આ ચરણમાં શું એ સારું કરે લોકોનું કહો. આ રાજા કહે છે કે છોકરા બેન કરી પહોંચી તારા બાપને આવવા દે, ભલામણ આવું ક્યાંથી કાઢી છે. બીજા અડકે પડકે અમુક વડીલ બેઠેલા હો, એ કહે છે હાજુ છે દરબાર, હાજુ છે તમારું,
આવું કોઈ દી એવું નથી આપડે, એને કોઈ દી નહીં આવેલું આવું, આ પેલું પેલું આવું આવ્યું. પછી તો એક દિવસ ગયો એટલે બોર બાપા આવ્યા, એટલે આ ઘરે કેમ છો છોકરા, નથી ગયો કથામાં છો? બાપા ગયો તો બરોબર ઓલું આવ્યું કે કિંચિત માત્ર દારૂ માંસ ખાય તો વૈતની નદી પડે. મેં વાંચ્યું રાજા ખીજાણા, કાચો પડ્યો કાચો પડ્યો તું કાચો પડ્યો, ઠેકી ન જાય ભલામણ. છોકરો કે ઠેકી જવાનું એટલે શું? તને કેવું એવું આવે પાનું હેતે મુક્તિ મને ગબલી નહીં વાંચવાનું. છોકરો કે મને ઈ તો કઈ ખબર નહીં. તો હેરાન જ થાય કે ઠીક કઈ વાંધો નહીં હું સુધારી લઉં છું. હા એ ગલિંડર હતો, એ જઈને પોથીમાં લઈને બે ગયો વાંચવા, કરી દીધું મંગળાચરણ. એટલે રાજા કે ગોર બાપા રાખો, કાલ તમારા છોકરાએ જે વાંચ્યું એમાં મેં કઈ સમજ્યા નહીં, તમે કોઈ દેવી વાત કરી નથી આજ સુધી, એને એવું ક્યાંથી કહીશું? શું હતું મહારાજ? કાલે એને એમ કીધું કે કિંચિત માત્ર દારૂ માંસ નું ભક્ષણ કરે તો એ વૈતરણી નદી પડે. આવું એને કીધું, બોલો હવે આવું તમે તો કોઈ દી કીધું નથી. પહેલાના વખતમાં પુસ્તક બધા સંસ્કૃત ભાષામાં અને લોકો મોટા ભાગના અભણ, રાજા હે પણ પ્રજા હે પણ બહુ ભણેલ વર્ગ નહીં અને ભાષાંતર થયેલા નહીં, એટલે હું ખબર હું માલિક આવે એ ઓલા ગોર કે એ જ માનવાનું ને. ઠીક છે, આનો ખુલાસો કરો તો આજ દિવસ સુધી તમે કેમ, અમે તો તમારી આગળ કેટલી વાર ભાગવત સાંભળ્યું, તો આજ દિવસ સુધી તમારે વાંચવાનું કેમ આવ્યું? જો હોય તો અમે દારૂ પીયું છે, માંસય ખાઈ છે, તમે કોઈ દી ના નથી કીધી. ગોર દાદા કે છે છોકરો નાનો સાચી ઉંમર અને હરખા અર્થા આવડે નહીં, બીજું કઈ નથી, આમાં અર્થ નો જરા વિસ્તાર કરવાની જરૂર છે. તો હા એમ હરખું સમજાવો, બસ આનો અર્થ એ થાય છે કે કિંચિત માત્ર દારૂ માંસ પીવે તો માણસ વૈતરણી પડે, એ વાક્ય બરાબર છે. પણ જો કિંચિત માત્ર દારૂ માંસ તો પણ તમે તો ક્યાં ઓછો પીવો છો અને તમે ક્યાં ઓછું માંસ ખાવ છો? અને એક બીજી વાત કહું, મારા તર્ક બુદ્ધિ થી કહું છું, જો થોડો દારૂ પીવે અને થોડું માંસ ખાય એમાં બળ શું હોય? એ વૈતરણી માં જ પડે ને. અને જે આમ ખૂબ ધરાય ધરાય માંસ ખાતો હોય, માટલા માટે દારૂ પીતો હોય, એ તો દરબાર એક સલાંગે વૈતરણી ઠેકી ન જાય. બાપુ કે હા એમ કરે, હવે બરાબર હરી હરી હાલવા દે, બોલો હાલવા દીધી કથા. નવા નવા કથાકાર કહો શું, એનાથી પ્રજા સુધરે, મન માને અર્થ કરે. કળિયુગમાં ઘણા મન ભાવે એવા અર્થ કરી અને આંખીએ રાખતા હોય છે, લાંબી પછી ખબર પડે નહીં. વિષયમાં ચિત્ત હરાણું હોય છે અને વિષય વાસના વાળા જેના ચિત્ત હોય ને એ માણસ કોઈ બી હવળા અર્થ કરી ન શકે, એનાથી હવળા અર્થ થાય. એક કોક કથા કરતા હશે ને આમ કોઈની હારે આડો સંબંધ થઈ ગયેલો, સમજ્યા? કથા બહુ હારી કરે, બધા આંગળવા આવે. એમાં બાજુમાં રહેતી બેને જેની સાથે કથાકાર ને આડો સંબંધ ને એને કીધું કે આની કથા બોલો નહીં થવું. આ લાલ કે બહુ સારી કથા કરે, બે આવીને બેઠા અને કથા બરોબર વર્ણન આવ્યું કે જે પરનારી સાથે સંગ કરે એ માણસ નરકમાં પડે, એને જમદૂત મારે. એટલે ઓલી ભાઈને એમ થયું કે આ મોટી મોટી માળો વાતું કરે છે અને મારી અરે પાપ તો કરે છે. આમ એને મનમાં થયું એટલે કે હવે આવે ને તો ગમે તેમ થાય ચોખ્ખું એને વળાવી જ મેળવાનું, આવું નીકળી ગયું. ભાન પડી કથા બધા બધી બંધ થઈ, ગોર બાપા તો નીચેના નિયમ મુજબ ગયા ત્યાં બાણા બન ખગડાયું, અંદરથી જવાબ આપ્યો કે મારે નરકમાં નથી આવવું. કે ગોર દાદા કે પણ ક્યાંથી નરક ને હું આ બધી વાત? કે આજ હું કથામાં આવી હતી, મલકર આવ્યું હતું જેવ નારી કે નર પર પુરુષ કે પર નારી નો સંગ કરે નરકમાં પડે એને જમદૂત મારે. ગોર દાદા કે હે તું કથામાં આવી હતી? તો કે હા હું સાંભળી ગઈ છું, મારે પાપ એવું કરવું નથી, મારે નરકમાં આવવું નથી, માટે તમે તમારે ઘરે જાઓ. કે ગોર દાદા કે ભરે કર્યા તો સાંભળી ગઈ બધું. પછી ગોર કે પણ તું કથામાં હતી ક્યાં હતી? બસ કે એવું આવ્યું એટલે મારેથી સાંભળ્યું ન ગયું, પછી હું તો ઉભી થઈને આવતી રહી. પછી તું આવતી રહી ને, પછી હું આવ્યું તને ખબર? પછી મને ક્યાંથી ખબર હોય? અરે પછી તરત ભગવાન ખીજાણા, પછી તરત ભગવાન ખીજાણા. હા ભગવાન ખીજાણા ને ભગવાને તરત જ ઓર્ડર કર્યો કે આ બધી હું લખ કે જમપુરી નરક કાઢી નાખો, બધું કરી નાખો ચોખ્ખું છઠ મેદાન. એટલે બધું ખોદી કાઢી નાખ્યું કે જમદૂતન બધા નજર રાખતી હતી, નરક બરક કાઢીને મેદાન કીને ના કઈ નથી કે કેવું થયું તો બીજો અધ્યાય એના ભળવો જોઈ નરખો કે તો મારે ક્યાં વાંધો છે. ધીમેરીને કમાડ ઉગડી નથી. સો માણસો પાપ કરે ને, માણસ નિયમમાં રહે. આ કથા સાંભળે જીવનમાં આવી સુંદર કથા, વિશ્વાન સામે જેવા સંતની કલમે લખાયેલી આ કથા. અરે આ કથા સાંભળીને તો હજારો નરનારીઓના જીવન સુધર્યા છે. કેટલાય સાધુ થઈ ગયા છે. આ ઈ કથા છે. થોડી તાકાત નથી આમાં? ભગવાનના ભક્ત અથવા તો બિન ભક્ત સૌ કોઈ સાંભળીને સુખી થાય એવી કથા. સાંભળો, જીવ દુખી થાય છે. જીયા તિયાથી તોડીને ખાય રે, તેને દુઃખ કરે હાય હાય રે. જેવું કર્યું હોય તેવું આ છૂટકો જ નહીં, ભોગવવું જ પડે. વળી કે છે કે આ લોક ની અંદર જે માણસ સૂત્ર નારી ના સંગી થયા હોય, સોતાચાર નિયમ નો ત્યાગ કર્યો હોય, નર હોવા છતાં પશુની પેટે લાજ ત્યાગીને મન વશ વર્તનારા ભાગ્યાઓ જે હોય ને, તે મરીને પરલોકમાં જ્યારે જાય ને, ત્યારે પુયોદ નામના નરકમાં પડેલ થઈ ઉડે. ત્યાં પરવું મૂત્ર વિષ્ટા લીટ લાળ આખો ભર્યો એ મોટો નરક. હા, એમાં પડવાનું, એ જ ખાવાનું. આ જગતમાં જે ઉસળી પતિઓ હોય, વેશ્યા પતિઓ, વેશ્યા વાળે જાતા હોય, આ માણસો પણ એ જ પુયોદ નામના નરકમાં પડે. માટે વિકળ ન થવું પડશે. જરૂર જમપુર જાઉં. સ્વામીની કલમ, ત્યાં રંગીલા પણ નહીં રહે. સ્વામી કહે છે ત્યાં રંગીલા પણ નહીં રહે રે. સત્ય ધર્મ વાળા સૌ કહે રે. જેને ઈશ્વરનો હુકમ છે એ શું કામ કાચું રાખે?
પાપ પ્રમાણે દંડ દીધા વગર છૂટક્યો નથી. આગળ જતા પ્રાણરોધ નામના નરક માં નાખ્યો છે. પ્રાણરોધ માં જે પાપી પડે ને એની વાત કહું સ્વામી, કે સાંભળો, આ લોક માં જે બ્રાહ્મણાદિક છે એને ઠબકારે જ્ઞા કે સારી ભાઈ, મારે મૃગ ને કરે બ્રાહ્મણ થઈને પાપ કર્યા. માણસ ઉચ્ચ કુળ માં જન્મ હોય તો એ પ્રમાણે આચરણ પણ રાખે, એટલે લગભગ કોઈ બાકી નહીં. એમ બ્રાહ્મણ માં તમાકુ ન ખાતા હોય એવા લગભગ કોક જ, એટલે એને એવી એવી વ્યાખ્યા નહીં. શું કે એને એટલો બધો પ્રેમ. અરે એક બે બ્રાહ્મણો ને કહ્યું કે તમાકુ ન ખવાય, તમાકુ ન ખવાય. ત્યારે કહે છે, આપ ઇસમે કુછ જાનતે નહીં હૈ, તમાકુ કી બાત તો બહુત બડી હૈ, ઇસકે બારે મેં કોઈ કોઈ જાનતા હૈ, હું છે માથા કુટ નથી જાન. ન ખવાય એ વસ્તુ ની વાત કરી. નહીં નહીં, એક કથા આપ તો સુનાતા હું. શું કથા? તો કે કૃષ્ણ ચલે ભાઈ કુંઠ કું, આ કે જો કૃષ્ણ ચલે ભાઈ કુંઠ કું, રાધાજી ને પકડી બાહી. શું કરવા પણ? તો કે વહા તમાકુ નાહી, અહીં ખાઈ લો. એટલે બાય પકડી લ્યો, અહીં ખાઈ લો, ત્યાં તમાકુ નાહી કે. એટલે કે તમાકુ તો આમ છે કે લ્યો, એક ભાવનગર માં મને માણસ મળેલો, એ મને કે છે કે તમે સાધુ સંતો જાણો નહીં, એમાં કેટલો કેટલો ફાયદો છે. પાન કાઢે પટલાય વધે. મેં કીધું પછી? ઠીક હૈ, ચા પી દે ચતુરાય વધે. મેં કીધું જબરજસ્ત છે, આવડો કોપરી છે. અને બીડી તો સ્વર્ગ ની સીડી, ધૂમ્રપાન મહાદાનમ, ગોટે ગોટે ગૌદાનમ. એટલે આ લોકો કીધું બરું ગોતી કરે છે, આવું બધું છે એમાં કઈ ખામી, એમાં હું વાંધો છે. હવે આ મલક માં ઘણા પાન ખાય, ક્યાંય પટલાય આવતી નથી, ઘરનું માણા કયું કરતું નથી, હું પટલાય આવતું. અરે શેરી નું કૂતરું સામો થતું હોય અને કે પટલાય વધે, કોને પટલાય આપી છે? ઘરના કીધું હોય ચા મૂકી દે તો નવરી ને તું કરી લેવાય છે. માટે માણસ અકાજ ન કરે, આ કરે અકાજ રે, જેની સત્ય શાસ્ત્ર ના પાડી, શાસ્ત્ર ના પડે છે. આવા જે માણસો છે, જે મૃગ ને મારે છે, બ્રાહ્મણાદિક કહેવાય પણ પાપ કરે છે, તો એ જમપુરી માં જાય છે, પ્રાણરોધ નામના નરક માં પડે છે. તેનું કિંકર કરી નિશાન, રામ રામ વિંધે મારી બાણ, એને ત્યાં દંડ દેવાની રીત આવી છે. આજે બધું તો છે ને, નિશાન કરે અને બાણ મારે, છેદી નાખે છે. પાપી ની છાતી પામે પીડા, કહી નથી જાતી, કે એવું દુઃખ પામે છે. જોઈ જોઈ શરીર ના, અને જોને જોઈ જોઈ શરીર ના હાલ, હુએ કૃપણ કંગાલ. અરે આલોકે પુરુષ દંભે, દંભમય જગન આરંભે. દંભથી દંભમય જગન કરે, માલગર પ્રશુભણે ખૂબ મારે છે, એ વૈશાસન નામના નરક માં જાય છે. ત્યાં જમદુસ ગળે જાલી અને પશુની પેટે મારે છે, ઊંડો ભોગ રાડ્યું પાડે વખતે. કાળી રાડ પાડે કુકર્મી, જે કોઈ ત્યાં થયાતા અધર્મી. થોડા સુખ સારું, દુઃખ મોટું, બાંધી લીધી ભેળી પાપ પોટું. સુખ થોડું, ભયંકર દુઃખ મોટું, એને લઈ લીધું, સ્વીકારી લીધું. તે તો ભોગવે આવશે પાર, સૌ નીચે દાણો નરનાર, વળી પોતાના પાપ પ્રતાપે પડે લાલા ભક્ષ માં. લાલા ભક્ષ નામનો એક નરક છે, એમાં પ્રાણી પડે છે, ત્યાં દુઃખ બહુ ભોગવે છે. અને કહે છે આ લોક માં ત્રણ વર્ણના જે પુરુષ છે, એ પુરુષો એમ કે કામ વશ થઈને પોતાના વર્ણની જે નારીઓ છે તેની સાથે જે વિચાર કરે છે, તે પુરુષો ખરેખર યમપુરી માં જાય છે. કલયુગ છે, કેટલાય પ્રકારના દુનિયામાં આજ પાપ થાય છે, એની ગણતરી ગણાય એમ નથી. વર્ણની નારી શું કઈ ભેળ જ નથી. આવ સગા સંબંધી, અતિ નજીકના સગા સંબંધી હોય ને તો એ માણસ કામ અવશ્ય થઈને ખરાબ આચરણ કરે. કારણ કે આજ ઘરો ઘરમાં ઘરે ટીવી થઈ ગયા ને, ઘરે જ બધું ખરાબ જોવાનું મળે છે, પ્રશ્ન જ ક્યાં. અને ભેળા બેસીને જોતા હોય, માં દીકરો ભાઈ બેન બધા ભેળા, શું વિચારધારા હરકી રહે તો. અને અહીં લખે છે, તે પાપે જમદૂત ત્યાં રે, નાખે છે વીર્યની નદી માં રે, મારી મુદગર મસ્તક માં રે, પાપ આપી જીવને વીર્ય ત્યાં પાય રે.
આના એ પાય છે.
અરે આવે ઉબકા અતિ ઓકારી તોય પીવરાવે મારી મારી દિયે દંડ એમ દિન રાત પામે પીડા પ્રાણી બહુ ભાત વળી આપ પાપે પાપી જન પડે છે શારમેયાદન. શારમેયાદન નામ રોગ છે એમાં જઈને પડે છે. અને એ નરક ના દુઃખ ની સ્વામી કે શું કથા કહું. હવે જે પાપે દુઃખમાં પ્રાણી પડે છે એ કહું છું. જે માણસ ચોરી કરે વળી કઈક આગ્યું મૂકે એમ કોક નું હળગાવી દે કઈ ગામ બાળે કોઈનું ઘર પૂર બાળે કોકને ઝેર દે કોક ગામને લૂંટે આવા જે માણસ પાપ કરે છે ને એ બધા એ ક્ષાર મયાદન નામના નરકમાં પડે છે. એવા જે કુકર્મના કરનાર હોય રાજા કે રાજાના ચાકર તે મરી જમ પુરીમાં જાય તેને જમના દૂધ તોડી ખાય સ્વાન 700 આ નરકની રીત એવી છે જ્યાં 700 કૂતરા છે એ બધા કૂતરાને લાવે છે ઉપર 20 બીજા મોટા સૂચી ખાય પાપીને. હા વજ્ર સરખી એની ડાયજો છે એને કરીને એના તનને તોડી નાખે છે. કોણ મુકાવે મહાદુખ માંથી જેને સાચી વાત માની નથી. હે જો માની હોય ને તો હા નથી માનતા માણસો. હોય સાચી વાત ના કેનારા રે તે તો એને લાગ્યા કઈ સારા રે. સમજાતું નથી આ કોર્ટમાં ગીતા ક્યાંથી લઈ રહી આવડે. ગીતાજીને ત્યાંથી છોડાવવાની જરૂર છે. હા ગીતા ભગવાન નું સ્વરૂપ છે. કોર્ટ વાળાને ક્યાંથી આવી જાય બીજું ખબર પડતી હતી. હા હાથ મૂકાયો બોલો હું જે કહીશ તે સાચું કહીશ. બોલ્યો હાથમાં ગીતા પકડીને આવું ખોટું બોલો. હા એ મનમાં એમ નથી થતું કે આ ગીતા છે અને શું હોય માણસ આવું છે. જે માણસે જુઠ્ઠી સાક્ષી પૂરી છે અમુક માણસ આવો ખોટી સાક્ષી પૂરી જાણતા હોય બધી વાત સાચી તોય બોલે અસત્ય લેતા દેતા ધન આપી દામને બોલે અસત્ય. હા એવી પાપમય એની મજ આમ ખોટે અરજીઓ કરી દે ને બધું ખોટે ખોટું ગમે એમ કરી દે શું માણસ. અને બેઠા બેઠા લોકોના પૈસા ધરવાના હોય ને એને બધું ખોટું જ કરવાનું ખોટી સાચી ખોટી અરજીઓ ખોટી જ ધમાલ એ બોલો. અને વાત જ જોઈ રહ્યા હોય કે કોઈ આમ કંઈક આવે ને અને જો પૈસા મળી જાય છે. એક બહુ જૂની વાત છે થોડી હસવા જેવી છે પણ માણસ આમ કેટલા લાલતું હોય છે લાંચના બહુ સમજવા જેવું. એક ગામ હતું એ ગામમાં એક માસ્તર સાહેબ રે ગામને પાદરી નિશા નિશાળમાં છોકરા ભણાવે કુંભાર હતો ને એ રોજ અહીંયા પાણી ભરવા જાય ગામનો કુંભાર. કુંભાર ને દીકરો નહીં એટલે એમને એક ખોલકો એમના મોતીઓ પડી. દીકરો નહીં એટલે ખોલકા નામ મોતરીઓ હાચવે હારી રીતે ખોલકા દીકરા જેવો માને
હવે માસ્તર આગળ છોકરા આવ્યા ને ટ્યુશને ભણવા, એને માસ્તર વઢતા હોય, ફલાણા ગામના છોકરા ગધેડા જેવા હતા, એમ માણા જેવા કર્યા છે. હા, ગધેડા જેવા હતા, એમ માણા બનાવ્યા, આમ કાયમ વધે, કુંભાર કાયમ સાંભળે, સમજે. કુંભાર ને એક દી એમ થયું તો પછી મારા મોતિયાને લાવ્યો માસ્તર આગળ, તો મોતિયાને, હા મોતિયાને આ સાહેબ હારો કરી દે, એમ કે ગધેડાના માણા કરે છે સાહેબ. એટલે એકવાર સાહેબ ને જઈને પૂછ્યું, હા સાહેબ, તો મારા મોતિયાને હું લાવું, તમે એને ભણાવશો? માસ્તર ને એમ કે દીકરો છે મોતિયો, હા લાવો, કે હું વાંધો, અમારે ભણાવવાનું કામ છે ને, તો કેમ કરીને લાવું? તો કે કપાળે ચાંદલો કરજો, હાથમાં શીફળ દેજો અને નિશાળે લાવજો, તો બહુ હાલ. હવે મોતિયાને કપાળે ચાંદલો કર્યો ને શીફળ તો ગળે ટીંગડી દીધું, અને દોરી નિશાળે આવ્યો કુંભાર, અને બૂમ પાડી કે માસ્તર સાહેબ મોતિયાને ક્યાં બાંધું? એટલે માસ્તરે મારી રૂમ માંથી આવીને બહાર જોયું, ત્યાં ગજેરો દોરીને આવેલો. માસ્તર ને એમ થયું, મારે બેટા કુંભારે મારી મશ્કરી કરી. માસ્તર કે કાંઈ વાંધો નહીં, બાંધી સાંભળી લે, કે નિશાની સાંભળી લે, બાંધી દો મોતિયાને. પછી કે ભણાવી દેજો કમ્પ્લીટ. પછી કે અને રાખશો ક્યાં? માસ્તર કે અને આઈને હું નિહાળમાં રાખીશ. કે હું લેવા ક્યારે આવું? કે લેવા તમારે 6 મહિના પછી આવવાનું. કે સારું, 6 મહિનામાં બધું ભણાવી દેશો કમ્પ્લીટ, એમાં ખામી નહીં. માસ્તર કે 6 મહિના પછી આવજો, વહેલા ન હતા, કે નહીતર જો કાતો રહ્યા તમારો મોતીયો ભણોતરમાં, પછી બરાબર કામ નહીં થાય. તો કે વાંધો નહીં, 6 મહિના પછી. પછી કુંભાર તો ઘરે ગયો, રોજ ગેરુના તાનલા કરે ગણવા, સિરીઝ થાય એટલે 1 મહિનો એમ હિસાબ. આ બાજુ ઓલ્યા માસ્તર બેસ્યા નિશાળિયાને, કે આ ગધેડો ઉપાડો ત્યાંથી, હું કેવો 5-10 અગો આપો જંગલમાં. એ ગધેડો 5-10 અગો વાગો મૂકે ત્યાં રખડી મરી ગયો મોતીયો બિચારો. અહીં 6 મહિના થઈ ગયા, ઉપર 5 દી થઈ ગયા, ત્યારે કુંભાર લેવા આવ્યો નિહાળે, માસ્તર આવ્યો મોતીયો. માસ્તર સાહેબ મારો મોતીયો લાવો. માસ્તર કે મુરા મોડો કેમ આવ્યો? તો 5 દી મોડું. ત્યારે 10 દી મોડું થયું. મોતીયો તારો તો કે છે કોર્ટમાં જઈને બેસી ગયો. કે કોર્ટમાં બેસી ગયો? તો હા, એ તો કે આમ ડીફા જેવો થઈ ગયો ને કોર્ટમાં જઈને લખવા બેસી ગયો. કે કુંભાર કી જાણો કે માસ્તર સાહેબ તમને મોતીયો માણા કરવા આવ્યો હતો, કોર્ટમાં મોકલી દેવા આવ્યો હતો, હવે તું લેવાનો આવ્યો એટલે માણા થઈને કોર્ટમાં લખવા બેસી ગયો. કે હવે મારે શું કરવું? તો પણ તારે બહુ એવું જાણ લે ને કોર્ટમાંથી. તો કે હું ઓળખું કેમ કે આ મારો મોતીયો છે? માસ્તરે હુંશ્યા એ કુંભારને, કે મોતીયાને તમારે ઓળખવું હોય તો મોતીયાને વાલી વસ્તુ હું શીખો. કારણ કે મોતીયાને, મોતીયો નાનો હતો ત્યારે હું મઠ બહુ ખવાતો, અને મઠ બહુ વાલા હતા. તો કે બસ, તો આગલા કીધા મઠ ભરીને જાઓ, હારે દોડું લેતા દેજો, કે તમારી પડખે આવે એટલે બાંધી જ લેજો, વાંધો ને ગાળીઓ વાળીને તૈયાર રાખજો, કે ગળામ પહેરાઈ દો. હા, એ આગલા કિસ્સા મઠ ભરી હાથે મોરી લઈને ઉપડ્યો. બપોરનો 1 વાગેલો, બીજા બધા માણા હાજર નહીં, એક કાર ફોન કાનમાં કલમ ચડાવી આમ જેમ આટા મારે. આ કુંભાર ત્યાં જાય ને વંડી આડે ઉભો રહ્યું, જ્યાં એને કે મોતિયાને મઠ બહુ ભાવતા ને એટલે મઠ દેખાડો, ત્યાં ખીસું બતાવે આમ, ખીસાને આમ હાથ મારે સપાટું મારે. એટલે કારકને વિચાર્યો કે કોક બહાર આવ્યો છે, ગધેડો કોકના ક્ષેત્રમાં ગયું છે ને ડબ્બે પૂર્યું છે એટલે આવ્યો છે, છોડાવવા આવ્યો લાગે. ગરજી બધી લખી દેવી ને 5-10 રૂપિયાનું થાય. કે એટલે ધીમે ધીમે આમ લપાતો લપાતો કારકુન કુંભાર પાસે પહોંચ્યો. હમ, ત્યાં તો કુંભાર કે આવ્યો મોતીયો આવ્યો, કે મારો હરકો આવે, ધીમો ધીમો લપાત મૂળ મઠ નો એવા આવ્યો ને, કે મારો બેટો મઠ દેખાય ને દોડ્યો છું. હવે ઓલ્યા ને એમ કે કીસુ બતાવે છે એટલે કઈ પૈસા ખવારવા છે એમ. એ ભાઈ ને પોગ્યા ભેગો, ઓલે તો ગાળ્યો ગાળ્યો ડોકમાં, હા, અને બાવડો પકડી કે મોતિયા મરતા. ઓલો કારકુન કે પણ મને અરે મોર ત્યાં મોરી વાત કરે છે, હાલ ઘર ભેગો થાકે. ઓલો કારકુન તો મુજડા પડી ગયો અને કુંભાર તો કડે તડે હતો ઉપાડ્યો તતડાવી લો કારકુન હુક મળ્યો બિચારો કઈ બોલી શક્યો નહીં કે દોડો દોડો મને આ કુંભાર લઈ જાય છે માણસો ભેગા થયા એટલે હું છે મેં લે ગેલું છે ને મારો મોતીયો છે બીજા બધા કે આ તારો મોતીયો ક્યાંથી આવ્યો કે નહીં નહીં મોતીયો છે મઠનો એવાયો મારો મોતીયો નાનપણમાં મઠ ખવાયેલો મઠ બતાડ્યા તરત દોડ્યો નકર દોડે કે છે એ હું છોડી જ નહીં કે એ માંડ છોડાયો ભાઈ માંડ પાર પડી એમ આ બધા માણસો ને મઠ ના એવાયા સમજ્યા મઠ દેખાડો ને દોડે એ તમારે તરત જ શું લૂંટાવો ને કેવું કહો વાત જ જોઈ રહ્યા હોય કોનું ખીસો આજ ખાલી કરાવી દી એમ ધંધો જ આવે છે માટે એવા જે માણસો છે જે ખોટું કરે છે એ મરીને નરકમાં જાય છે હા માણસ ખોટું ન કરે અવિચી નામના નરકમાં પડે છે હવે એમ કે છે અવિચી છે એ એક પર્વત છે અને એને નરક કહેવામાં આવે છે તેમાં ઊંચા પગ અને નીચું માણસ માણસને અધર ચડાવે છે એમ કરી અને એ પર્વત ઉપરથી એને નીચો નાખે આમ જો તો એ પર્વત 100 જોજન ઊંચો છે એને માથેથી જીવને નાખે તેને નીચે આમ પાણીના તરંગ હોય એવું લાગે છે પણ એક રસ પાણા ભર્યા એ પડે એટલે તલ તલ શરીરના કટકા થઈ જાય છે પણ શું આશ્ચર્ય એ તો એ મરતો નથી એમ અસત્યના બોલનાર સહે દુઃખ અપરંપાર વળી વિપ્ર વિપ્રની જે ધરુણી રે કરે પ્રમાદે પાન વારુણી બ્રાહ્મણ હોય કે બ્રાહ્મણ પત્ની હોય એ જો મધી રાખીએ હા તો એને એ નરકમાં નાખે છે વળી વિપ્ર વિના વર્ણ અન્ય કરે પ્રતિદિને સુરા પાન જે દારૂ પીવે ક્ષેત્રી વૈશ્ય પ્રમાદે વળી જે પીએ છે સ્વામવલ્લી એ પાપે એ જીવ નિદાન પડે નરક નામે અયપ્પાન અયપ્પાન નામના નરકમાં પડે છે ત્યારે વિપરાજિત તરણે વર્ણ જાય જમપુરી પામી મરણ જેની જમ દૂત છાતી દબાવી પાય લોહ રસ તેને લાવી જે દારૂ પીવા ને લોઢાનો રહ પાડી દે માટે કોઈ ઈ જ તાળે આજ આશ્ચર્ય એ છે કે ઘણા ઊંચ કોમના માણસો પણ આજ દારૂ પીતા થઈ ગયા છે હલકા માણસની સોબતે આડાવાળા જૈન દારૂ પીવે દારૂ જે પીવે એને લોઢાનો રસ યમદૂત યમપુરીમાં પાય છે આ કથા ધ્યાનમાં લેજો દેહ દુખે કરે હાય હાય રે ભૂખ પ્યાસે કરી પ્રાણ જાય રે દેહ દુખે કરે હાય હાય રે ભૂખ પ્યાસે કરી પ્રાણ જાય રે વળી દિયા અધમ નર છોટો રે સાધુ પુરુષો નું એવું વાક્ય છે કે જે માણસ પોતાને આમ ભારે માને છે ને બીજા થી પોતાને જે સારો માને છે એનાથી બદતર હલકો વિશ્વમાં કોઈ નથી હલકામાં હલકો ઈ કે જે બીજાને પોતાથી હારો હું હારો પોતાને સરસ રે બીજાને તો જાણે છે નરસ રે તેનું કરે અપમાન હતી તે કરે ક્ષાર કરદમે ગતિ બીજાનું અપમાન કરે ગમે તેમ કહી દે એ માણસ ક્ષાર કરદમ નામના નરકમાં પડે છે એટું માથું ને ઊંચા છે પગ નાવે થા પડ્યો તેમાં ઠગ એવા જમપુરીના દુઃખ રે પામે પ્રાણી પ્રભુથી વિમુખ સંત નિષ્કુળાનંદજી લખે છે સાચા સંતને શીખ ન માની આ કઠણાઈ થઈ જમપુરી એટલે ગયો નહીતર ન જા સાચા સંતને શીખ ન માની સાચા સાધુ ઘણું કહેતા હોય છે, તમાકુ ન ખાઓ, બીડી ના પીવો, માવા ન ખાઓ, વ્યસન ન રાખો, દારૂ ન પીવો, વ્યભિચાર ન કરો, ચોરી ના કરો, ખોટી સાક્ષી ના પૂરો, ખોટું ના બોલો, નિયમમાં રહો. કેટલું કહે છે સંતો. ઇન્દ્રિયો કાબુ રાખો તોય કે છે અમારે દીધો છે. અરે ઘણા તો આમ આગેવાન ભક્તાગ્રેસરો કહેવાતા હોય, આન મંદિરના ટ્રસ્ટી કહેવાતા હોય, પણ તમાકુ ખાય પાછું ખામી દીધું, ખાઈને પાછા ખવડાવે ગોઠીડાવો મંડળ હોય પાછું. આપણને તઈ એમ થાય કે ધિકાર છે આને, એને તો આખા સત્સંગનું નાક કપાયું. આવા ક્યાંથી સત્સંગમાં ગરી ગયા ને એમાં ક્યાં જાતા છે પગી ગયા. આગેવાન છે ને બેઠા. આજે નવીનભાઈ કહેતા કે શિયાળિયા સિંહની ગઢીમાં ગરી ગયા. બોલો હવે પાળવાનો મેત નહીં, તમાકુ જેવી વસ્તુ છોડી શકે નહીં. અને એ વળી પાછા આગેવાન થઈને મંદિરોના વહીવટમાં ઠેઠ ઘૂસી ગયા. એ ઓર્ડર કરે અમને હોય છે, અમે કહે એમ કરો, અમે ટ્રસ્ટી છીએ, એટલો બે ભલામણ આવે હું તને કહું. એક જણે મને કહ્યું, મને કે આ જિંદગીમાં મને કે તૈણનો વિશ્વાસ નહીં. ક્યાં તૈણ વળી? મને કે ત્રષ્ટિ વૃષ્ટિ ને દ્રષ્ટિ. કે દ્રષ્ટિનું કાંઈ નક્કી નહીં ક્યાં જતી રહી, અને વૃષ્ટિનું કાંઈ નક્કી નહીં ક્યાં વરસે, અને ટ્રસ્ટીનું કાંઈ નક્કી નહીં કેદી હું કરે. આમ એણે કહ્યું, સાચું હોય કે ન હોય ભગવાન જાણે. સાચા સંતની શીખ ન માની, થયો અસંત સંગે અભિમાની. હા, સાચા સાધુની વાત ન માની અને અસાધુ પુરુષોની સાથે અભિમાની થઈ ગયો. અસાધુ એ વખાણી વખાણીને ફૂલવીને કિને ગયો પરપોટા જેવો. અડાય નહીં, અડોત ઉપાધી થાય, ફૂટે આખો, આપણને બગાડે. વખાણી 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 બોલ્યો સ્વાર્થી, હા એ સ્વાર્થી, આનું રડતું હોય, બોલ્યાનું રડતું હોય. આવા ન થવું, સત્સંગી થાવું ખરેખરા સુરવીર. અને આ લખ્યું સ્વામીએ, સાચા સંત ની શીખ ન માની, થયો અસંત સંગે અભિમાની, એવી અભાગી નરની રીત, ખોટા માય છે ખરી પ્રતિ, હા ખોટા ને જ સાચું માન્યું. અસંત ને સંત માન્યા, ધર્મ ને અધર્મ માન્યો, ન્યાય ને અન્યાય માની બેઠો. હવે એને સમજાવવું હું કહો, જેને પૂર્વ તે પશ્ચિમ થયું, દિશા કેમ એને હરકી કરવી? આપણે માથું ફરી ગયું એને, જેવું જૂઠું અંતરમાં પેસે તેવું સાચામાં મન ન બેસે, આવું થઈ ગયું. કહો કેમ થાય એ સુખી, સાચી વાત ન માને મનમુખી, મનમુખી આ તો માને નહીં, સુખી કેમ થાય? કહો ઊંધી જ બુદ્ધિ, બુદ્ધિ હવળી જ નમણા ને. અને એવા ધર્મીને કોઈ દિવસ સાચા સાધુ નો સમાગમ ગમે જ નહીં. હા કોઈ દિવસ એને એના જેવા ગુરુ બરાબર બરાબર અહોરૂપમ અહોધ્વનિ, કદાચ તમે સાંભળ્યો ન સાંભળ્યું હોય, અહોરૂપમ અહોધ્વનિ ની કથા. બોલે ઓલ્યાના વખાણ કરે, ધર્મી ને બોલે ઓલ્યા ના કરે. સત્ય વાત નથી એટલે કહું છું, સત્ય વાત હોય ને કહે તો પ્રશ્ન નથી. શાસ્ત્ર માં લખ્યું છે કે મહાન પુરુષોના સભામાં વખાણ કરવા, વખાણ નો હું સર્વથા પ્રતિષેધ કરતો નથી, પણ ખોટે ખોટા વખાણ હું માનું. એકાબીજાને ખાલી હારું લગાડવાનું આ ધંધો. અહોરૂપમ અહોધ્વનિ કે ઉત્રાસ્ય લગ્ન વેલા એમ ગર્ધભા સ્તુતિ પાટકા, ઉટિયાના લગ્ન થતા હતા અને ગધેડા જાનડિયું તરીકે આવેલા. હવે એને વાય ગાવાનું ચાલુ કર્યું, ઊંટ કે વાહ ભાઈ વાહ, તમારો કાંઈ રાગ? બોલે ઊંટ્યો કે ગધેડા ને કે તમારો કાંઈ કંઠ? આની આગળ કોયલ હું કે ઝાંકી પડી ગઈ. બોલ્યા ગધેડા કે અરે ઊંટ ભાઈ, તમારું કાંઈ રૂપ કામ દેવ એક ઉભો રહે કે અહો રૂપ મોહ ધ્વની કહેવાય. અધરી અધરી શું એ નહીં કહેવાનું, ગજેડાનું મોઢું કૂતરે સાંચ્યું હોય અભડાઈ કયો હાજુ કેશો. એમ જેવો ગુરુ એવા ચેલા, એક કાંઈ નંબળે સમજ્યા. ગુરુ પાપ ગોતતા હોય ને ચેલા ગોતીને હાજર કરે, હંપીને હવ અડધું અડધું ખાય, એવાને તોડી જ નાખે ને જમદું મેલે ખરા. પછી ગુરુ કૂતરા થાય ને શિષ્ય થાય ગીંગોળા, કાને સોટે પછી ધોળે બહુ કાન પટપટાવે, પણ ખરે નહીં. ઓલા કે મૂકી નહીં, હવે સમજ્યા સમાગમ કર્યો છે થોડા મૂકશું. કહો કેમ થાય એ સુખી, સાચી વાત ન માને મનમુખી, માનતો નથી સાચી વાત. જે જીવના પરમ સ્નેહી, જાણ્યા શત્રુ સરીખા તેહી, જે સાચી વાત કહેનારા સાચા સાધુ, જીવના પરમ સ્નેહી છે એની હેરે જ એને શત્રુ ભાવ રહ્યો. લ્યો તે પાપે પડે નરક માં ન મળે ઉપાય એનો હવે કઈ કે છે. હોય સમજો તો સમજે સમૂહ, લાગે અણ સમજુ ને વહમુ કે તો વહમુ લાગે કેમ કરવું તારે કહો. વહમુ લાગે એનું કરવું હું. નિષ્કાન સ્વામી એને લખતા લખતા એ મનમાં વિચાર છે કે લોકો વહમુ લાગશે, લખે છે અણ સમજુ ને વહમુ લાગે કે વાત હેતની છે રાખો હૈયે વારે વારે કેટલુંક કહીએ. સ્વામી કહે વાત હેતની છે રાખો હૈયે વારે વારે કેટલુંક કહીએ. કહે નિષ્કુળાનંદ કેટલું, કહે નિષ્કુળાનંદ કેટલું, આવું સુણી તે તો છે ભલું. આ છેલ્લે કેટલું કેવું આવું સાંભળીને ચેતી જાવ તો ઘણું સારું છે. માણસ ભજન પરાયણ થાય, ઈશ્વર આરાધન પરાયણ થાય. ભક્તો અધર્મ ન કરો, રાત દિવસ હરિ સુમિરન કરો, સાચા સાધુનો સંગ કરી ઇન્દ્રિયો ઉપર કાબુ કરો, વાસના બાળી ભગવાન મળે એવું સાધન કરી લ્યો. આ કથાનો એ સાર છે. અત્યારે કથા પૂરી થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.